పిల్లర్ గారు మనో గణేశ్వర్ మధ్య వినాడి దాయక కాలేదు.
சபை தலைவர் அவர்களே, நேற்று நான் இந்த சபையில் இல்லாத போது ஒரு மலையக அமைச்சர் என்னை பற்றி ஒரு பொய் பித்தலாட்டம் நிறைந்த ஒரு கதையை உரையை ஆற்றிவிட்டு சென்று விட்டார். அவருக்கு பதில் சொல்வது எனக்கு இழுக்கு என்று நினைக்கின்றேன். இருந்தாலும் கூட நாட்டுக்கும் சமூகத்துக்கும் உண்மை தெரிய வேண்டும் என்பதற்காக ஒன்று சொல்ல விரும்புகிறேன். நேற்று முதல் நாள் 2014 வருடத்திலே எங்களது அரசாங்கத்தின் காலத்திலே இந்திய பிரதமர் நரேந்திர மோடியுடன் கேட்டு நாங்கள் பெற்றுக்கொண்ட 10,000 பெருந்தோட்ட வீடுகளுக்கான உறுதிமொழி 5 வருடங்களுக்கு பிறகு நேற்று முதல் நாள் இலங்கை அரசாங்கத்தால் அந்த அமைச்சரால் ஜனாதிபதியுடன் சேர்ந்து கொண்டு ஆரம்பித்து வைக்கப்பட்டது. அதற்கு மகிழ்ச்சி அடைகிறோம். உண்மையிலே பாருங்கள், நான் 10,000 இந்திய வீட்டு திட்டத்தை வாழ்த்தி வரவேற்கிறோம் என்று தான் கூறியிருக்கிறேன். அதேபோல வீரகேசரி பத்திரிகையிலே தேசிய பத்திரிகை, அதிலே எமது ஆட்சி கொண்டு வந்த 10,000 இந்திய வீட்டு திட்டம் ஆரம்பிக்கப்படுவதை வரவேற்கிறோம் என்கிறார் மனோ கணேசன் என்று நேற்றைய பத்திரிகையில் 2 பக்கத்தில் போட்டிருக்கின்றது. அதே போல தமிழன் பத்திரிகையிலே முதலாம் பக்கத்திலே அதே மாதிரி 10,000 இந்திய வீட்டு திட்டத்தை வாழ்த்து வரவேற்கின்றோம், தமிழ் உட்பகுட்டு தலைவர் மனோகரன் போட்டிருக்கின்றது. இப்படி இருந்தும் கூட இங்கே வந்து சொல்கிறார் இந்த மலையக அமைச்சர் சொல்கிறார், மனோகரன் கூறுவதை கேட்டு பிள்ளையாரே அழுவார் என்று கூறுகிறார். காரணம், நான் இந்த இடத்துக்கு பிள்ளையார் சொல்லி போட்டதாக கூறியதாக அவர் கூறுகிறார். அப்படி சொல்லவே இல்லையே, நான் ஒரு பொய் பித்திராட்டம் என்ற அடிப்படையிலே அவர் பாராளுமன்றத்தின் சிறப்புகளை பயன்படுத்திக் கொண்டு உரையாட்ட பழகியிருக்கின்றார். பேசி பேசியே கொள்கிறார், பேசுவதும் செய்யவே இல்லை, உண்மையதுதான். ஆகவே எனக்கு பெரிய வருத்தமாக இருக்கிறது. நான் மதிக்கிற பத்திரிகை வீரகேசரி பத்திரிகை, தேசிய பத்திரிகை, எனக்கு 100 ஆண்டு கால வரலாறு கொண்ட பத்திரிகை. அந்த பத்திரிகையிலே நேற்று நான் சொன்னதை போல எமது ஆட்சி கொண்டு வந்த 10,000 இந்திய வீட்டு திட்டத்தை ஆரம்பிக்கப்படுவதை வரவேற்கிறேன் மனோகரிசன் நான் கூறிய செய்தியை அவர்களை பிரசித்துவிட்டு நேற்று இவர் சொன்ன பித்திராட செய்தியையும் அவர்கள் மனோகரிசன் கூறுவதை கேட்டால் பிள்ளையர் அழுவார் அமைச்சர் அந்த அமைச்சர் பெயரை போட்டு சபை தெரிவிப்பில் போட்டிருக்கின்றார்கள். உறவியலாளர்களுக்கு கடப்பாடு இருக்கிறது. அரசியல்வாதி எது பேசினாலும் கூட அது அப்படியே பிரசுரிக்காமல் உண்மை இருக்கின்றதா பார்க்க வேண்டும். உண்மையில் அவர்கள் பத்திரிகை வாசித்து பார்த்தால் கூட தெரியும் அவர்களுக்கு, நாம் சொல்லவே இல்லையே, அது உண்மை. உண்மையிலேயே பிள்ளையர் அழமாட்டார். பிள்ளைகளால் யார் கணேசன்? அது பெரிய கணேசன் சொல்வதைத்தான் சின்ன கணேசன் செய்கிறேன் என்று பிள்ளையார் மகிழ்ச்சி அடைகிறார், அது உண்மை. பிள்ளையார் மகிழ்ச்சி அடைகிறார், அது உண்மை. உண்மையிலேயே நான் சொல்கிறேன், கேட்டுக்கொள்ளுங்கள். இந்த பொய் பித்தலாட்டம் பேசுகின்ற இந்த அமைச்சர் நடத்தையை கண்டு எனது நண்பர் 6:11 ஆன்மா தான் அடைகிறது, அது உண்மை. வீரகேசரி அழகை பிரசரிக்க வேண்டும் கேட்டுக்கொள்ள விரும்புகிறேன். எனது நண்பர் அமைச்சர் 6:11 ஆன்மா இது போய் பித்திராட்டம் செய்யும் அமைச்சரை நடத்தி கண்டு அழுகிறது. பாருங்கள், 2014 வருடத்திலே எமது கோரிக்கையின்படி 10,000 வீட்டு திட்டத்தை நரேந்திர மோடி அவர்கள் தருவதை அறிவித்தார். 19 வரையும் நாங்கள் 4,000 வீடு திட்டத்தை நடத்தி கொண்டிருந்தோம். அரசாங்கம் போய்விட்ட காரணத்தினாலே எங்கள் செய்ய முடியவில்லை. பாருங்கள், 19 அவர்கள் கோட்டாபய ராஜபக்சே சேர்ந்து ஆட்சிக்கு வந்தார்கள். 19, 20, 21, 22, 23, 24 வருடத்தில் 5 வருடத்துக்கு பிறகுதான் ஒரு தேர்தல் நடத்தித்தான் இதை ஆரம்பிக்கிறார்கள், ஆரம்பிக்க சொல்கிறார்கள். பித்தட்டம் இல்லையா? இது பொய் இல்லையா? அது மட்டுமல்ல, 4,000 வீடு திட்டத்தை இதுக்கு முன்னாலே 6:11 இந்திய அரசா கேட்டு பெற்றார், உண்மைதான் இல்லையே சொல்லவில்லை. அவர்கள் தான் அமைச்சராக இருக்கிறார்கள், நாங்கள் அமைச்சராக இருக்கவில்லையே. முதல் முதலாக நாட்டிலே 2014 வருடத்தில் தான் அமைச்சராக சென்றோம். அதுக்கு முன்னால் 40 வருடங்களாக மாறி மாறி வந்த ஒவ்வொரு அரசாங்கத்திலும் பிரேமதாசியா இருக்கலாம், சந்திரிகா இருக்கலாம், ஜெயவர்தியா இருக்கலாம், ராஜபக்சே இருக்கலாம், ரணிலா இருக்கலாம், எல்லாரும் அவங்க தான் இருந்தார்கள், கேட்டார் பரவாயில்லை. ஆனால் பாருங்கள், 2010 கேட்ட அந்த திட்டத்தை கூட 2015 நாங்கள் வந்து ஆரம்பித்து வைத்தோம், அந்த 5 வருடம் செய்யவில்லை. 2010 ஆரம்பித்து 10, 11, 12, 13, 14, 15 ஆரம்பிக்கவில்லை. ஏன் என்றால், யாருக்கு மண் கான்ட்ராக்ட், யாருக்கு சிமெண்ட் கான்ட்ராக்ட், யாருக்கு வீடு கட்டு கான்ட்ராக்ட் என்று இழுபறி இருந்தது. காரணம் அதில் பேச போனால் நாரும் குப்பை கிடர் விரும்பவில்லை. அதெல்லாம் கண்டுதான் யோசிக்க வேண்டும். ஆகவே இந்த அமைச்சர் பேசும் பொழுது பார்த்தேன் கோபப்பட்டுக் கொண்டு பித்தலாட்டப்பட்டுக் கொண்டு போய் சொல்லிக் கொண்டு பதட்டப்பட்டு பேசிக் கொண்டிருந்தார். ஏன் பதட்டம், ஏன் கோபம்? உண்மையிலேயே ஏன் 2010 இடத்தை பெற்ற அந்த பிடித்திடத்தை 5 வருடங்களில் ஒரு அரசாங்கத்தால் கட்சியால் நடைமுறைப்படுத்த முடியவில்லை என்று நினைத்துத்தான் அவர் பதட்டம் அடைய வேண்டும். அது மட்டுமல்ல, அது பிறகு நாங்கள் 2012 கேட்ட அந்த திட்டத்தை கூட இதுவரை செய்ய முடியவில்லை, இப்போ செய்கிறார்கள். இதற்கிட்ட அடைய வேண்டும், பதற்ற வேண்டும், அது உண்மை. உண்மையிலேயே இந்த அரசாங்கத்தின் 2019 இந்த அரசாங்கம் இருக்கக்கூடிய இந்த நபர் கோத்தபாய ராஜபக்ச அடிலாகி 2 ஜனாதிபதியோட செயல்பட்டு பேசி பேசி காலத்து ஓடுகிறார்கள், பொய் பேசுகிறார்கள், பித்தட்டம் பேசுகிறார்கள். இது முதல் பாருங்கள், கொழும்பில் ஒரு முறை சமயத்திலே அந்த நாம் 200 மலையகம் 200 ஏதோ ஒரு விழாவை நடத்தினார்கள். அதில் கூட எனக்கு அழைப்பு விடுக்கவில்லை. ஆனால் நான் நாகரிகமான முறையிலே நான் பத்திரிகை விட்டு அறிக்கை என்னவென்றால், ஊடக அறிக்கை என்னவென்றால், அந்த விழாவின் சிறப்பாக நடப்பதற்கு வாழ்த்துகிறேன், வரவேற்கிறேன் கூறிவிட்டுத்தான் நான் வராத காரணத்தை சொன்னேன். எனக்கு அழைப்பு அனுப்பவில்லை, அனுப்பி போய் சொல்கிறார். நான் ஒரு நாகரிகமும் பண்பாடும் கொண்ட ஒரு கலாச்சார பின்னணியில் வளர்ந்தவன். என் தாத்தர் அப்படித்தான் வளர்த்திருக்கிறார். பி.பி. கணேசன் என் தந்தை அப்படித்தான் வளர்த்திருக்கிறார். ஆகவே எனக்கு நாகரிகம் தெரியும், பண்பாடு தெரியும். ஆகவே வாழ்த்து வரவேற்கிறோம் சொல்வதை கூட மறந்துவிட்டு இங்கே போய் பேசுகிறார். இங்கே எனது எங்களை கட்டி மாவட்ட எம்பி இங்கே இருக்கிறார், வேலுக்குமார் இருக்கிறார். வேலுக்குமார் கண்டி மாவட்டத்திலே அந்தானை பகுதியிலே 22 ஏக்கர் நிலத்தை அபகரித்ததாக போய் பேசுகிறார். கட்சிக்காரர்கள் பேசுகிறார்கள். என்ன சவால் எடுக்க விரும்புகிறேன், தயவு செய்து அந்த அமைச்சர் பாராமரித்து வெளியே வந்து பேசுவாரையானால் நாங்கள் நீதிமன்றம் செல்ல தயாராக இருக்கிறோம். சவால் எடுக்க விரும்புகிறேன், சொல்ல முடியாது கேட்க விரும்புகிறேன், முடியாதவருக்கு. ஆகவே நான் பதிலாக சொல்ல விரும்புகிறேன், நானும் வருகிறேன் கண்டிக்கு. வேலுக்குமார் அந்த அணையிலே பிடித்திருப்ப சொல்லக்கூடிய நிலத்தை சேர்ந்து பிரித்து ஆகவே தயவு செய்து பொய் சொல்ல வேண்டாம், பித்திரடம் செய்ய வேண்டாம். நாங்கள் எங்கள் ஆட்சி காலத்திலே பாரி வேலைகளை செய்திருக்கின்றோம். 40 வருடங்கள் மாறி மாறி வந்த ஒவ்வொரு அரசாங்கத்திலும் இருந்த ஜிடபிள்யூசியை விட இத்தொகாவை விட தமிழ் கூட்டணி சிறந்த சேவை 4 வருடம் செய்திருக்கிறது. நாங்கள் வந்துத்தான் முதன்முதலே வீடு கட்டு வேலையை ஆரம்பித்தோம், இந்திய வீடு கட்டத்தை ஆரம்பித்தோம், இலங்கை வீடு கட்டத்தை ஆரம்பித்தோம். அமைச்சரவையில் 7 பேர் இடம் வேண்டும் என்று காணி வேண்டும் என்று அமைச்சர் சமர்ப்பித்து தனி வீடு கட்டு திட்டத்தை ஆரம்பித்தோம். தனி வீடு கட்டி அதை பழைய தமிழ் கிராமங்களாக அறிவித்து பேர் சுட்டு விழா நடத்தினோம் நாங்கள். அது மட்டுமல்ல, நூறு மாவட்டத்திலே 40 வருடங்களாக அம்பகம்பே நுரளி என்று இருக்கக்கூடிய 2.5 லட்சம் மக்கள் வாழ்ந்த பகுதியிலே ஒரே பிரதேசம் இருந்தது, அதை மாற்றி 6 பிரதேசங்களை கொண்டு வந்தோம் நாங்கள், சாதனை செய்திருக்கின்றோம். அதே போல தேசிய அதிகார பகிர்வு சமானமாக மலை மக்களுக்கும் இனத்தமிழர்களைப் போல முஸ்லீம் மக்களைப் போல சிங்கள மக்களைப் போல எங்களுக்கும் அந்தஸ்து வேண்டும் என்பதை எடுத்துக்காட்டி தேசிய ரீதியாக சர்வதேச ரீதியாகவும் பேச்சுவார்த்தைகள் ஆரம்பித்திருக்கின்றோம். தோட்டங்கள் 7 பேர் காணி தருவதற்கான அமைச்சர் பத்தி சமர்ப்பித்தோம். நீண்டகால் நின்று போய் இந்திய அரசு பெருந்தோட்ட வீடு திட்டத்தை ஆரம்பித்தோம். தொழிலாளர் சொந்த உறுதி பத்திரம் கொண்ட தனி வீடு திட்டத்தை ஆரம்பித்தோம். இதை செய்தோம் நாங்கள். அது மட்டுமல்ல, அங்கே கடந்த கால பிரதேச சபைகள் தெரிவிக்கப்படக்கூடிய மக்கள் பிரதிநிதிகள் தோட்டங்களுக்கு நிதியுதவி செய்ய முடியாது, உங்களுக்கு தெரியும், நிதி செய்ய முடியாது. அதை மாற்றி அந்த தடையாக இருந்து விதியை கூட நாங்கள் மாற்றினோம். அது மட்டுமல்ல, மலையக தனியார் அதிகார சபை கொண்டு வந்தோம். காலகட்டத்தில் ஒரு முறை சந்தித்து கை குலுக்கிறார். ஏன் மனோ கணேசன் அந்த பெருந்தும் அவருக்கு இருக்கிறது இருந்தாலும் கூட பிரச்சனை கூட அவரும் நானும் நண்பர்களாக இருந்தோம். பேசுவார், தொடர்பு கொள்வார், தொலைபேசி அழைப்பார், பேசுவார். பெருந்தன்மை இருந்தது, பொய் சொல்வதில்லை. ஆனால் இந்த பொய்யன் பொய் சொல்லிக் கொண்டிருக்கின்றார். பொய் சொல்ல வேண்டாம் என்று கேட்கிறோம். பாரம்பரியத்தில் தலைவர் வழிநடத்த வேண்டாம் கூறிக்கொண்டு மீண்டும் சொல்கிறேன், இந்த பொய்யன் நடத்தை கண்டு, இந்த பிள்ளையார் நடத்தை கண்டு நண்பர் 6 மணி ஆன்மா வாய்விட்டு அழுகிறது, நன்றாக தெரிகிறது.
நன்றி.
தலைமை ஆசனத்தில் அமர்ந்திருக்கும் உறுப்பினர் அவர்களே, இன்றைய தினம் சமகால அரசியல் நெருக்கடிகள், குறிப்பாக இந்த பொருளாதார நெருக்கடியால் பாதிப்புறுகின்ற மக்களினுடைய அவலநிலையை போக்குவதற்கான வழிமுறைகள் பற்றியதான ஒரு விரிவான விவாதம் இந்த ஒத்திவைப்பு வேலை பிரேரணை மூலமாக எதிர்க்கட்சியினரால் சமர்ப்பிக்கப்பட்டிருக்கிறது. உண்மையில் அது பற்றி பேசுவதாக இருந்தால் நிறைய விடயங்களை பேச முடியும். ஆனால் அதற்கு மாற்றமாக சில விடயங்களை இந்த இடத்தில் நாம் பேச வேண்டும். குறிப்பாக இந்த நாட்டினுடைய பொருளாதார பின்னடைவுக்கான காரணம் பற்றி பேசுகிற போது பல காரணங்களை நாங்கள் சொல்ல முடியும். அதில் மிக உன்னதமான காரணம் என்றால் இந்த நாட்டிலே இன்னும் ஒரு தேசாபிமானம் மிகுந்த அல்லது ஒரு இனவாதமற்ற ஒரு சூழல் உருவாகவில்லை என்பதுதான் பிரதானமான ஒரு காரணம். இப்போது தேர்தல் நெருங்கிக் கொண்டிருப்பதனால் இந்த இனவாதத்தை மையப்படுத்தி தங்களுடைய காய்களை நகர்த்துகின்ற நடவடிக்கைகளில் பலரும் ஈடுபட தொடங்கி இருப்பது என்பதை மிகவும் ஒரு அச்சுறுத்தலாக நான் பார்க்கின்ற ஒரு சூழலில் இன்றைய விவாதத்திற்கு முன்பு நேற்று நான் பாராளுமன்றத்தில் இல்லாத சமயத்தில் கல்முனையினுடைய பிஸ்கால் வளவு தொடர்பாக கல்முனை பிராந்தியத்தினுடைய பாராளுமன்ற உறுப்பினர் அவர்கள் மிகவும் ஆக்ரோசமாகவும் உணர்ச்சி வசப்பட்டும் பல கருத்துக்களை கூறியிருந்தார். எனவே அவருக்காகவும் இந்த கல்முனையில் வாழ்கின்ற பிரதேசத்து மக்களுக்காகவும் ஒரு தெளிவுபடுத்தலை செய்ய வேண்டிய ஒரு பொறுப்பு கல்முனை பிரதேசத்தினுடைய பிரதேச ஒருங்கிணைப்பு குழு தலைவர் என்ற அடிப்படையில் எனக்கு இருக்கின்றது. எனவே இந்த வாய்ப்பை நான் அதற்காக பயன்படுத்திக் கொள்கின்றேன். உண்மையிலே அரசியலை பொறுத்தளவிலே இந்த மாமூல் அரசியலுக்கு முற்றுமுழுதாக எதிரானவனாக நான் அரசியலுக்கு வந்தவன். குறிப்பாக தேர்தல் என்றால் செலவு, தேர்தல் என்றால் பணம், இறுதி நேரத்தில் கொடுக்கப்படுகின்ற பணம் அல்லது அரிசி மூட்டை அல்லது ஏனைய சில பொருட்களுக்கூடாக தேர்தலிலே வாக்குகளை விலைக்கு வாங்கி அரசியலிலே அதிகாரம் பெறுகின்றவர்களுக்கு எதிரான ஒருவனாகத்தான் நான் பாராளுமன்ற உறுப்பினராக வருவதற்கு முன்பு ஊடகத்துறையில் பணியாற்றிய போதே நான் அந்த தீர்மானங்களில் இருந்து வந்தவன். அந்த அடிப்படையில் கடந்த 9வது பாராளுமன்ற தேர்தலிலே மாமூல் அரசியல் செய்யாது, மக்களால் பணம் செலவிடப்பட்டு மக்களினுடைய அனுசரணையுடனும் மக்களினுடைய ஒத்துழைப்புடனும் ஒரு பாராளுமன்ற உறுப்பினராக இந்த பாராளுமன்றத்திற்கு தெரிவு செய்யப்பட்டவர்கள் ஒரு சொற்பமானவர்கள் தான் இருக்கக்கூடும். அந்த சொற்பமானவர்களிலே எனக்கு முதன்மையான ஒரு இடம் இருக்கின்றது என்பதை எனது மாவட்டத்து வாழ் மக்கள் மிகவும் சரியாக அறிந்து கொள்வார்கள். எனக்கு கிடைத்திருந்த விருப்பு வாக்குகளில் ஒரு வாக்கேனும் ஒரு ரூபாவிற்கும் வழங்கப்படவில்லை. என்னுடைய நேர்மைக்காகவும் என்னுடைய உழைப்புக்காகவும் நான் இந்த சமூகத்திலே ஒரு மாற்றத்தை கொண்டு வருவேன் என்பதற்காகவும் வழங்கப்பட்டது என்பது எனது மக்களுக்கு தெரியும். எனவே தேர்தலில் வெற்றி பெற்றதன் பிற்பாடு இரண்டு நிலைப்பாடு எடுக்க வேண்டிய ஒரு சூழல் வந்தது. ஒன்று, எமது பிரச்சனைகளை 3 தசாப்தங்களுக்கு மேலாக அதிகாரங்களை நாம் அள்ளி கொடுத்த போதும் இந்த அம்பாறை மாவட்டத்தில் எந்த ஒரு சிறு அசைவை கூட செய்யாது. எங்களுடைய ஸ்தாபக தலைவர் மர்ஹூம் எம்எச்எம் அஷ்ரப் அவர்களுடைய காலத்திற்கு பின்னர் குறிப்பிட்டு செல்லும்படி பொருளாதார அபிவிருத்தியிலோ உரிமைசார் அரசியலிலோ எந்த ஒரு மாற்றமும் கண்டிராத அம்பாறை மாவட்டத்தில் நாம் தீர்வை நோக்கி நகர்வதாம் அல்லது ஒரு எதிர் அரசியல் நிலைப்பாட்டை செய்து கொண்டு எம்முடைய தனிப்பட்ட கிராஃபை உயர்த்துவதா? இந்த இரண்டு கேள்விகள் எனக்குள் வந்தன. நான் பிறந்த மண், நான் வளர்ந்து வந்த மண், பொத்துவில் பிரதேசத்தை பொறுத்தளவிலே இனவாதிகளாலும் அதே போன்று அரசியல் மாமூல் அரசியல்வாதிகளாலும் நீண்ட காலமாக தசாப்தங்களாக வஞ்சிக்கப்பட்ட ஒரு மண்ணிலிருந்து பாராளுமன்ற உறுப்பினராக தெரிவு செய்யப்பட்டு வந்த நான் எனக்கு முன்னிருந்த தெரிவிலே நான் தெரிவு செய்த ஒரு தெரிவு, எப்படியாக இருந்தாலும் நாங்கள் இந்த பிரச்சனைகளுக்கு தீர்வு கொடுக்கின்ற தீர்வே விடுவு என்ற துணிப்பொருளில் என்னுடைய அரசியல் நகரட்டும் என்ற அடிப்படையில் தான் அரசு சார் நிலைப்பாட்டை எடுத்தேன். அன்றைய காலகட்டத்தில் அதனை எத்தனை பேர் புரிந்து கொண்டார்கள் என்று தெரியவில்லை. பலராலும் விமர்சனம் கூட எழுப்பப்பட்ட ஒரு சூழலில் இன்று அம்பாறை மாவட்டம் மாத்திரமல்ல சகல பிரதேசங்களிலும் பாராளுமன்ற உறுப்பினர் முஷாரப் அவர்கள் இயங்கிக் கொண்டிருக்கின்றார். அவரால் பல சேவைகள் இந்த சமூகத்திற்கு நடக்கின்றது என்பதை ஒவ்வொருவரும் பேசுவதை கேட்கிற போது நான் தூய்மையோடு எடுத்த முடிவுக்கு சிறந்த ஒரு பலன் கிடைத்திருப்பதாக அண்மை காலமாக நான் மிக மகிழ்ச்சியோடு நான் இருக்கின்றேன். இப்படிப்பட்ட ஒரு சூழலில் இந்த பிஸ்கால் காணி தொடர்பாக நேற்றைய தினம் மிகவும் பதற்றத்துடனும் ஆக்ரோசத்துடனும் பேசியவர் தொடர்பாக நான் கலக்கம் அடையப் போவதில்லை. அவர் இப்படி பேசிவிட்டார் என்பதற்காக நானும் அதற்கு வேட்டிக்கு போட்டியாக பேச வேண்டும் என்கின்ற ஒரு பண்பற்ற முதிர்ச்சியற்ற ஒரு அரசியல்வாதியும் நான் அல்ல. ஆனால் சில தெளிவுபடுத்தல்களை மக்களுக்கு செய்ய வேண்டிய ஒரு தார்மீக பொறுப்பு என்னிடம் இருக்கின்றது. தீர்வே விடுவு என்ற துணிப்பொருளிலே நீண்ட காலமாக அம்பாறை மாவட்டத்தில் தீர்க்கப்படாத காணி பிரச்சனைகளுக்கான தீர்வுகள் ஒவ்வொன்றாக எட்டப்பட்டு வருகின்றன. வெகு விரைவிலே எங்களுடைய வட்டமடு காணி, வேகாமம் காணி உள்ளிட்ட பல காணிகள் விடுவிக்கப்பட இருக்கின்றன. நான் வந்ததற்கு பிறகுதான் அட்டாளைச்சேனை சம்பு நகரிலே சுனாமியால் கொடுக்கப்பட்ட வீடுகளுக்கான காணிகள் வழங்கப்பட்டன. அதே போன்று நான் கல்முனையிலே டிசிசி சேர்மனாக வந்ததன் பிற்பாடு மருதமுனையிலே 65 மீட்டர் வீட்டு திட்டம், சுனாமியில் கட்டப்பட்ட வீடுகள் இன்று வரையிலும் கொடுக்கப்படாத அந்த பகுதி மக்கள், அந்த பிரதேச பிரதேசத்திற்கு சென்றால் அது போதைப் பொருள் பாவனையில் உள்ள அல்லது கெட்ட நடத்தை உடையவர்களுக்கான இடம் என்பதாக மிகவும் பிழையாக உணர்ந்து கொள்ளக்கூடிய அளவில் யாருக்கும் வழங்காமல் இருந்த 65 மீட்டர் வீட்டுத் திட்டத்தை ஒரு பிரதேச ஒருங்கிணைப்பு குழு தலைவராக வந்து தீர்வை கொடுப்பதுதான் என்னுடைய தேவை என்ற அடிப்படையில் அந்த வீடும் வழங்கப்பட்டது. வழங்கப்படுவதற்கு முன்பு அந்த குறித்த இடத்துக்கு நான் விஜயம் செய்த போது அதே முகநூலில் வசைபாடியவர்களை பார்த்தேன். இவர் இத்தனையாவதால் எத்தனை பேரை பார்த்திருக்கிறோம், எதுவுமே நடக்காது என்று சொன்னார்கள். அது நடந்ததன் பிற்பாடு நாங்கள் சித்திரை மாதத்திற்குள் வழங்குவோம் என்று சொன்னோம். அதனை வழங்கிய போது அது இவர் வழங்கவில்லை, இதற்கு முன்பு பலர் வழங்கினார்கள், பல முயற்சிகள் எடுத்தார்கள், கடைசியில் பேரை போட்டுக் கொண்டார்கள் என்று சொன்னார்கள். அதுபோலதான் இந்த பிஸ்கால் பூமி என்கின்ற விடயம், அதற்கு தனிப்பட்டவர்கள் உரிமை கோரி இருக்க முடியும், அல்லது முன்னாள் பாராளுமன்ற உறுப்பினர் கருணா அவர்கள் வந்து அதிலே அடாவடித்தனம் செய்திருக்க முடியும், அதற்கு பிறகு வேறு பலர் உரிமை கோரி இருக்க முடியும், அதனுடைய சட்ட சிக்கல்கள் சென்றிருக்க முடியும், அவற்றையெல்லாம் நான் மறுப்பதற்கில்லை. இங்கே பிரதேச ஒருங்கிணைப்பு குழு தலைவராக கல்முனை நகரத்திலே நான் போய் உட்கார்ந்த போது பல பிரச்சனைகள் அங்குள்ள மக்களால் சொல்லப்பட்டன. குறிப்பாக அம்பாறை மாவட்டத்தில் மாத்திரமல்ல, கிழக்கு பிராந்தியத்திலே அதிகமான நிலத்தினுடைய பெருமதி மிக்கதான ஒரு வியாபார கேந்திர நிலையம் கல்முனை. எனவே இந்த கல்முனையை பொறுத்தளவில் மிக முக்கியமாக கல்முனை பிரதேசத்திற்கு மக்களினுடைய வியாபாரத்திற்கு அங்கு பெரும் தடைகள் இருப்பதை பார்த்தேன். ஒரு கார் பார்க்கிங் இல்லை, ஒன்வே சிஸ்டம் அங்கே அறிமுகப்படுத்தி இருப்பதால் கடைகளுக்கு முன்னால் நிறுத்துவதற்கான இடமில்லை. எனவே அங்கே இருக்கின்ற வர்த்தக சங்கம், அங்கே இருக்கின்ற சிவில் சொசைட்டிகளான கல்முனியான் போரம்ஸ், அதே போன்று அங்கே இருக்கின்ற மார்க்கெட் சங்கம், இப்படி பலருமே பல்வேறு குறைபாடுகளை ஒவ்வொரு கூட்டங்களிலும் சொன்னார்கள். அதில் மிக குறிப்பாக சொன்னார்கள், டிசிசி மீட்டிங்களை நாங்கள் நம்புவதில்லை, நீங்கள் வந்ததன் பிற்பாடு நீங்கள் பிரச்சனைகளை தீர்க்கக்கூடிய ஒருவர் என்ற நம்பிக்கை வந்திருப்பதால் நாங்கள் வந்திருக்கிறோம் என்று சகல உயர் அதிகாரிகளும் என்னிடம் அந்த கூட்டங்களில் பேசுவதை நான் பார்த்தேன். எனவே எனக்கு தந்திருக்கின்ற பொறுப்பு, நான் அதனை செய்ய வேண்டும். பிஸ்கால் வளவினை நீங்கள் எங்களுக்கு காப்பாக்கிங்கு தாருங்கள் என்று கேட்டார்கள். எனவே காப்பாக்கிங்குக்காக அதனை ஒதுக்குவது உள்ளிட்ட பல தீர்மானங்களை நாம் மேற்கொண்டோம். இந்த தீர்மானங்களை நடைமுறைப்படுத்துகின்ற போதும் அரசு அலுவலகங்களில் இருக்கின்ற ஊழியர்கள் அதனை செய்யாது, குறிப்பாக மாநகர சபையினுடைய கமிஷனர் உட்பட சிலர் அரசியல்வாதிகளுக்கு ஜால்ரா அடிப்பவர்களாக இருப்பதை நான் அங்கே பார்த்தேன். எனவே தொடர்ச்சியாக ஒரு பிரதேச ஒருங்கிணைப்பு குழு தலைவராக ஒருங்கிணைப்பு குழுவினுடைய அதிகாரி என்னுடைய கோஆர்டினேட்டர் ஊடாக பல்வேறு விதத்திலும் அதனை மறுபடியும் ஆட்களை அனுப்பி உடனடியாக அதனை செய்து மக்களுக்கு ஒப்படைங்கள் என்ற போது அந்த விடயங்கள் செய்யப்படவில்லை. அப்போதுதான் கௌரவ ஆளுநர் அவர்களை அந்த இடத்திற்கு அழைத்து வந்தோம். கௌரவ ஆளுநர்கள் அந்த இடத்திற்கு வந்ததன் பிற்பாடு அந்த விடயம் துரிதப்படுத்தப்படும் என்று பார்த்தால் அப்போதும் கூட அவர்கள் இழுத்துச் செல்கின்ற ஒரு நிலைமையை பார்த்தேன். இப்போது அது பப்ளிக்கு திறப்பதற்கான ஒரு நடவடிக்கை எடுக்கப்பட்டது. குறிப்பாக கல்முனை பிரதேசத்தை பொறுத்தளவில் கல்முனையில் வாழ்கின்ற மக்கள் அனைவரிடமும் நான் இதனை கோரிக்கையாக முன்வைக்கின்றேன். கல்முனையில் வாழ்கின்ற முஸ்லிம் தமிழ் மக்களுக்கு இடையில் எந்த பிரச்சனையும் இல்லை. கல்முனையில் வாழ்கின்ற மக்கள் ஒற்றுமையாக இருக்கின்றார்கள். கல்முனையில் இருக்கின்ற மக்களை ஒன்று ஒற்றுமைப்படுத்தி அங்கே இருக்கின்ற பிரதேச செயலக பிரச்சனையை தீர்ப்பதற்கான விடயத்தை நாங்கள் கட்சிகளினுடைய தலைவர்களிடம் ஒப்படைத்திருந்தோம். அந்த கட்சி தலைமைகள் இந்த பிரச்சனையை தீர்ப்பதிலே தோல்வி கண்டிருக்கின்றன என்பதுதான் உண்மை. உண்மையாக அரசியலை பொறுத்தளவில் தேர்தல் மைய அரசியலில் பிரச்சனைகள் இருக்க வேண்டும் என்று விரும்புகின்ற பாராளுமன்ற உறுப்பினர்களை பார்த்திருக்கின்றேன். குறிப்பாக எம்முடைய நாட்டின் ஜனாதிபதிக்கு மிஸ்டர் கிளீன் என்று சொல்வார்கள். அதே போன்று அர்ஜுன ரணத்துங்க முன்னாள் கிரிக்கெட் தலைவருக்கு மிஸ்டர் கூல் என்று சொல்வார்கள். நான் கல்முனையிலே நேற்று இந்த பிஸ்கால் காணியை தமிழ் முஸ்லிம் மக்களினுடைய ஒற்றுமையோடு திறப்பதற்கான சில ஏற்பாடுகளை செய்தோம். அதே போன்று ஒன்வேயாக இருக்கின்ற பகுதியை டூவேயாக மாற்றுவதற்கான ஏற்பாடுகளை அந்த பிரதேச மக்களோடு சேர்த்து செய்தோம். இவைகளை எல்லாம் செய்கின்ற போது எங்கெங்கெல்லாம் சென்று யார் யாருடைய கால்களை எல்லாம் பிடித்து அதனை நிறுத்துங்கள் என்று கெஞ்சுகிற ஒரு நிலைமையை அங்கே நான் பார்த்தேன். அதற்கு எல்லோரும் என்னிடம் சொன்னார்கள், அவர் எப்படியும் ஒரு விடயத்தை சாதிப்பதிலே கட்டிக்காரர் கிடையாது, ஆனால் எப்படியேனும் ஒரு விடயத்தை தடுத்து விடுவார் என்று சொன்னார். அதனால் தான் மிஸ்டர் கிளீன் மிஸ்டர் கூல் போல அவருக்கு மிஸ்டர் பிளாக் என்று பெயர் வைத்து விட்டு இருக்கிறோம் என்றும் ஒருவர் என்னிடம் சொன்னார். எனவே மிஸ்டர் பிளாக் என்பது என்னது? உண்மையாக பார்த்தால் இரண்டு வார்த்தைகள் உண்டு, பாப்புலர் நோட்டோரியஸ் என்று இரண்டு வார்த்தைகள். பிரபலியமானவர்களுக்கு இந்த இரண்டு வார்த்தைகளும் பயன்படுத்தப்படும். பாப்புலர் என்பதனுடைய பொருள் என்னவென்றால் நல்லதை செய்வதன் ஊடாக பிரபலியம்
பெற்றவர்கள்.
மார்ட்டின் லூதர் கிங், இப்படி பல பேரை சொல்லலாம். அதே போல நோட்டோரியஸ் என்றால் என்னவென்று நாம் பார்த்தால் தீமையான விடயங்களை செய்வதனூடாக பிரபலம் அடைந்தவர்கள் பல பேர் இருக்கிறார்கள். இடியாமின் இருக்கின்றார், அதே போல முசோலினி இருக்கின்றார், ஹிட்லர் இருக்கு, அப்படி பல பேர் இருக்கு. இது போல ஒரு அபிவிருத்தியை ஒரு நல்ல வேலையை தடுப்பதனூடாக பிரபலம் பெற்றிருக்கின்றீர்கள் என்றால், அல்லது மிஸ்டர் பிளாக் என்ற பெயரை நீங்கள் பெற்றிருக்கின்றீர்கள் என்றால், நீங்கள் பாப்புலர் ஆன ஆளா நோட்டோரியஸ் ஆன ஆளா என்பதை நீங்கள் தீர்மானித்துக் கொள்ளுங்கள். தயவு செய்து செய் அல்லது செத்து மடி என்பது என்னுடைய தார்மீக மந்திரம். உங்களுக்கு நான் சொல்கின்றேன், செய் அல்லது செய்ய விடு. இப்பொழுதும் கூட ஒன்றுமில்லை, அரசாங்கத்துடன் இருக்கின்ற இருக்கின்ற அரசாங்க தரப்பிற்கும் எதிர்த்தரப்பினுடன் இருக்கின்ற எதிர்த்தரப்பிற்கும் இரண்டு பக்கமும் நீங்கள் நடித்துக் கொண்டிருக்காமல் அரசாங்கத்தோடு முழுமையாக இருக்கின்ற அறிவிப்பை செய்து
கல்முனை
அந்த மக்களினுடைய பிரச்சனைகள் இருந்தால் நானே முன்னின்ற பிரதேச ஒருங்கிணைப்பு குழு தலைவர் பதவி உங்களுக்கு தருவேன். இல்லை என்றால் அந்த மக்களுக்கு நலவு செய்ய நான் துணிந்திருக்கின்றேன், வழிவிட வேண்டும் என்று இந்த மக்கள் சார்பாக தாழ்மையாக கேட்டு விடைபெறுகிறேன். நன்றி.
கரு மூலாசனாளோட கரு மந்துமணி கைவாரு சஹா சுரங்கனா கதா சமக எதாவேல கதகரண மே ஆண்டுவே ரணில் விக்ரமசிங்க மகாத்தியாகே கமன் மார்கே தங் மாச தஹாட்டக் கிஹில்ல அவசான நதமே வியோஜனாவத்துல ஆண்டு பக்ஷே அப்பே சகோதர மத்தியமத்தூரு கதாகரப்பு காரணா தக்கம மே அய ஹிரிவெட்ல இன்னோது கில பிரஸ்னயா கமே மினுசுங்கே பிரஸ்ன ரட்டே பிரஸ்ன மினுசுங்கே சங்வேத்தாவியன் சஹா ඒ කාරණා ගැන පැත්තකින් තියලා හැමදාම ගහන බයිලම අදත් ගහනවා අරක හොඳයි මේක හොඳා රට කෙලින් කර අරක කෙලින් කර අරක ඉස්සුවා මේක ඉස්සුවා කියලා. හැබැයි රටට වෙච්ච දේ ගැන රටේ හරියට පොළොවේ පය ගහලා ඇවිදිනවා නම් මිනිස්සුගේ ප්‍රශ්න කතා කරනවා නම් දරුවෝ ඉන්න අම්මල විදියට දරුවෝ ඉන්න තාත්තල විදියට තමන්ගේ දරුවා හා සමානම අනිත් දරුවන් ගැනත් හිතනවා නම් මේ රටේ ප්‍රශ්නේ මහා බරපතල ව්‍යසනයකට තල්ලු වෙලා තියෙනවා. තිබිච්ච තැනනුත් තවත් ගමන අර්බුදයකට ගෙලිලා තියෙනවා. මේ රටේ තියෙන අර්බුදය ආර්ථික අර්බුදය නම් මම කතා කරන්න යන්නේ මේ අර්බුදයෙන් ගොඩ එන්න ගත්ත හැම කියා මාර්ගයක්ම මේ ගත වෙච්ච මාස 18 කාල සීමාව තුළ මේ අර්බුදය තවත් පතුලට ගෙන යන කාරණාවක් මිසක් මේ අර්බුදය ඔසවා තබන එහෙම අර්බුදය විසඳන කාරණා නෙවෙයි. IMF මරගොලේ අපි යන්න පුළුවන් ඉහළම තොණ්ඩුවටම හිර වෙලා අවසానයි කියන කාරණාව තමයි පේන්න තියෙන්නේ. එකපසින් ගත්තම IMF මරගොලේ ගිහිල්ලා ගත්ත තීන්දුව ප්‍රතිපත්ති මේ තීන්දුව බදු ගන්න වෙන්න පුළුවන්. එහෙම නැත්නම් වෙනත් කාරණා ගන්න වෙන්න පුළුවන්. විදුලි බිල ජල බිල ගන්න වෙන්න පුළුවන්. ඒව මත සිදුවෙච්ච හානි කර්මාන් ශේෂ්ඨ වෙන්න පුළුවන් අනිකුත් ශේෂ්ඨ වෙලච්ච හානි සම්බන්ධව කිසිදු පසුබිමක් මේ දක්වා සිද්ධ වෙලා නැහැ. අනිත් පැයෙන් බැලුවම අධ්‍යාපන ශේෂ්ඨයේ බරපතල කඩාවැටීමක් අධ්‍යාපන ඇමැතිතුමා යම් උත්සාහයක් දරනවා මේක සාධනීය විදිහට ගෙනියන්න. නමුත් සමස්ත අධ්‍යාපන ශේෂ්ඨයෙන් බරපතල කඩාවැටීමක් අලුත් පාසල් වාරය ලබන සඳ පටන් ගන්නවා. අලුත් පාසල් වාරය පටන් ගන්නකොට අලුතෙන් පාසල් වල ඇතුළත් වෙන පාසල් ළමුන්ගෙන් අති බහුතරයක් අද පාසල් යන්දෝ නයන්දෝ කියන තීන්දුවක් ගන්න බැරි තත්ත්වයටපත් වෙලා තියෙනවා. අද පාසල් ළමුන්ගේ පාසල් උපකරණ ප්‍රමාණය වලට තියෙන මිල, ඒ වගේම පාසල් වල යෙදවුම් වල මිල, ඒ වගේම උපකාරක පන්ති වල මිල, අනිත් පැයෙන් බැලුවම පාසල් ප්‍රවාහන ගාස්තු මිල ගලුවෙන් පස්සේ අද අධ්‍යාපන ශේෂ්ඨයේ බරපතල ප්‍රශ්නයක් ජනහා සංඛ්‍යා ලේකන දෙපාර්තමේන්තුවේ වාර්තා වලින් සඳහන් වෙනවා. අද පාසල් හැර යාම දරුවන්ගෙන් 130% කට ආසන්න ප්‍රමාණයක් අද පාසල් යාන හැකිය තත්ත්වයෙන් පත් වෙලා නැහැ. පාසල් නොයන තත්ත්වයට පත් වෙලා තියෙනවා. පවුල දරුවන් දෙන්නෙක් ඉන්නවනම් අද අම්මලාට වෙලා තියෙනවා තාත්තලාට වෙලා තියෙනවා දවසක් කර දවසක් මේ දරුවන් පාසල් යවන්න කඩින් කඩ වාරෙන් වාර යවන්න හේතුව මේ පිරිවැය දරා ගන්න බැරි නිසා. අනිත් පැයෙන් බැලුවම මේ පිරිවැය වැඩි වීම වගේම දරුවන්ගේ තියෙන ප්‍රශ්න මදුවට අලි මදුවට කොටි දැන් පහුගිය කාලෙම අපිට මතකයි පාස්කු ප්‍රහාරය ආවා, චන්දාව, කොවිඩ් ආවා, අරගල ආවා, පහුගිය අවුරුදු 5ක 6ක කාලයක් මේ රටේ මාරුවීම් ක්‍රියාවලිය සිද්ධ වුණේ නැහැ. ඒක නිසා පීඩනයටපත් වෙච්ච ගුරුවරුන් සහ විදුහල්පතිතුමන් ප්‍රමාණයක් ඉන්න බව ඇත්ත. නමුත් සමස්ත එක ගොඩට දාලා එක මිටර දාලා මේ ගුරු මාරුවීම් ක්‍රියාත්මක කිරීම තුළ අධ්‍යාපන ශේෂ්ඨයේ තවත් වලපල්ලට වැටලා තියෙනවා. මා දන්න පාසලක් තියෙනවා ගරු මූලාශ්‍රවල ගරු මන්තුමනේ. ඒ පාසලේ විදුහල්පතිවරයා, නියෝජ්‍ය විදුහල්පතිවරයා, සහකාර විදුහල්පතිවරයා 3 දෙනාම එක දවසේ මාරු කරා. ඉස්කෝලේ කඩාවැටෙනවා. ඉස්කෝලේ පරිපාලනයේ භාරව ඉන්න ගුරුවරු අවුරුදු ගාණක් හිටිය බව ඇත්ත. එකවර මාරු කිරීමක් තුළ මේ පාසල් පද්ධති සංකර කඩාවැටෙනවා. ඒක නිසා ගුරුවරයා තමන්ගේ හිත කැමැත්තේ ආකාරයෙන් උගන්වන්න පරිසරයක් නැද්ද වුණොතින් මේ අධ්‍යාපනය තවත් මලගමකට යන්නේ. ඒ නිසා ගුරුවරුන්ට හිතකාමී පරිසරයක් හරිගස්සන්න පළවෙනි අවධානය යොමු කරන්න කියලා අධ්‍යාපන අමාත්‍යතුමාතුළු අධ්‍යාපන අමාත්‍යංශයෙන් ඉදිරි කරන අනිත් පැත්තේ විභාග දෙපාර්තමේන්තුව මේ මොහොතේ විභාග දෙපාර්තමේන්තුව බරපතල රාජකාරියක් තියෙනවා. මේ ජනමනස තේරුම් අරගෙන සහ මේකට ගැළපෙන ආකාරයට කටයුතු කරන්න නැත්නම් ප්‍රශ්න පත්‍ර හදන නිලධාරී දැන් සිංහල ප්‍රශ්න පත්‍ර හදන්න ඉන්නේ අවුරුදු 90ක් වයසක කෙනෙක්. ඔහුගේ දැනුම ගැන අපි අභියෝග කරන්නේ නැහැ. නමුත් ඔහු ඒ හැසිරෙන ආකාරය සහ ඒ කල්ලි කණ්ඩායම් ගහලා හැසිරෙන ආකාරය පිළිබඳව බරපතල ප්‍රශ්න සමාජය නිර්මාණය වෙලා තියෙනවා. ඒක අධ්‍යාපන ශේෂ්ඨයත් විභාග දෙපාර්තමේන්තුව සම්බන්ධයෙන් පසුබිමක් කරන්න. ඒ අතර මේ රටේ බුද්ධිකලණය අපි දිගින් දිගටම මෙතන කිව්වා. නමුත් කිසිදු සාධනීය මැදිහත් වීමක් ඒක වළක්වන්න වෙලා තියෙනවද? ඒක නිසා මේ බුද්ධිකලණය වළක්වන්න ගන්න ක්‍රියා මාර්ග සම්බන්ධව යම් මැදිහත් වීමක් වෙන්න කියන කාරණාව සියනවා. ඒ වගේම ගරු මූලාසනාට ගරු මන්ත්‍රමනි දැන් මේකට උත්තරේ මොකද්ද? රනිල් මහත්තයාගේ ආණ්ඩුවේ දැන් මේකට අනිල් රාජපක්ෂ ආණ්ඩුවද, රනිල් ගුණවර්ධන ආණ්ඩුවද, රනිල් දිනේශ ආණ්ඩුවද, රනිල් පොහොට්ටුවන්ද මොකද්ද කියලා දන්නේ නැහැ ඩයනා මන්ත්‍රමත්තුමිය. මේක කොහොම හරි ඔහල කවුරුත් එකතුලා රනිල් මහත්තයා ගෙනල්ලා මේ ප්‍රශ්නෙට ගේන්න ගෙනාවු උත්තර මොනවද? මේ උත්තරේ පළවෙනි කාරණාව බාටපත් වෙලා තියෙන්නේ මොකක්වත් කොර ගන්න බෑ. දැන් නාය බෙදුව ගත වෙන්නෙත් නැහැ, ණය හම්බෙන්නෙත් නැහැ, ආධාර හම්බෙන්නෙත් නැහැ, ආයෝජනත් නැහැ. එකම උත්තරය විකුණාගෙන කන උත්තරේ විතරයි. තියෙන දේවල් ටික උකුණගෙන කන්න පෞද්ගලික අංශේ මේ රටේ රාජ්‍යාංශයට එකතු වෙන්න ඕන කියලා මම විශ්වාස කරනවා උන්ගේ තාක්ෂණයේ දායකත්වය එකතු වෙන්න ඕන බව විශ්වාස කරනවා නමුත් යතම් තීරණාත්මක වැදගත් සාධනීය ස්ථාන රැක ගැනීම මේ රටේ රාජ්‍යයේ පළවෙනි කාර්යභාරය බවට පත් වෙන්න ඕන ඒක නිසා අපි අහනවා අපි මහින්ද මහත්තයත් එක්ක අවුරුදු ගානක් දේශපාලනය කරන ප්‍රධාන හේතුව මොකද්ද මේ රටේ පෞද්ගලීකරණය ගැන කතා කරේ පහුගිය 70 දෙන් පස්සේ ආපු ආණ්ඩුව විශේෂයෙන්ම ජයජාතන ආත්මහත්තගේ ආණ්ඩුවේ කාලේ යම් ප්‍රමාණයක් පෞද්ගලීකරණය කරා ප්‍රේමදාස මහත්තයා ආණ්ඩුව කාලේ ඕර්සෙල් එකේ පෞද්ගලීකරණය කරා ඩීබී යේතුංග මහත්තයා කාලෙත් ඒක එහෙමයි චන්දිකා නෝනත් ඒක ඉස්සරහට ගෙනිච්චා හැබැයි 2005න් පස්සේ අපි ස්තුතිවන්ත වෙනවා ගෞරව කරනවා මහින්ද රාජපක්ෂ ආණ්ඩුව තුළ ඒ පෞද්ගලීකරණය සිද්ධ වුණේ නැහැ ඒක නිසා තමයි මහින්ද මහත්තයත් අපි යම් ප්‍රමාණයක් හිටගන්න හේ ප්‍රධාන කාරණාව බවට පත් වුණේ අද මහින්ද මහත්තයත් ඉන්න ආණ්ඩුව තුළ අර එදා මහින්ද මහත්තය අත්පත් කරගත්ත දේවල් සහ ඒ රැකගත්ත දේවල් පවා කුණු කොල්ලට විකුණනවා ලැජ්ජ නැද්ද දැන් මේ විකුණන්න හදන්නේ මොකද්ද දැන් BOY එක ආයෝජන මණ්ඩලයේ කලාප 15ක් තියෙනවා කරු මූලාශ්‍රවට මන්ත්‍රවනේ ඒ කලාප 15 මැද ලාභ ලැබෙන කලාප පහුගිය අවුරුද්ද අතර බිලියන් 5.5ක් ලාභයි
ඔබතුමාට විනාඩි 2ක කාලයක් තියෙනවා තව
බිලියන් 5.5ක් ලාභයි දැන් මේක කෑලි කඩලා විකුණන්න හදනවා මං අහනවා ආණ්ඩුවෙන් මේ ආයෝජන මණ්ඩලය කියන්නේ මලික් සමරවික්‍රමක දිනේෂ් වීරක්කොඩිගේ බූදලයක්ද? එයාලට එහෙම හිතෙන්න පුළුවන්ද? ආයෝජන මණ්ඩලේ පනත වෙනස් කරන්න ඕනේ ඒක ප්‍රශ්න තියෙන බව ඇත්ත. ආයෝජකයන්ට එන්න හිතකර පරිසරයක් හදන්න පනත වෙනස් වෙන්න ඕනේ අලුත් තාක්ෂණ ඇඳින්න. දවදේවල් එක්ක. හැබැයි මේවා කෑලි කඩලා විකුණන්න ඒක අම්මගේ අප්පගේ බූදලේද? අනිත් පැයෙන් බැලුවා මිල්ක ආයතනය. කැබිනට් මණ්ඩලයට ආණ්ඩුවට කුසිකරු මැමැතිවරයාට එහෙම නැත්නම් අනිත් එක්කම ජනාධිපතිවරයාට පුළුවන්කමක් තියෙනවද? මේක අමෝල් එකටයි පෙට්ටයි එහෙම නැත්නම් කාගේ ඉස්සරටයි මම උඹලා දෙන්න ගණින් කියලා එහෙම තීන්දු කරන්න. මොකද්ද තියෙන සාධනීය අයිතිය? පහුගිය අවුරුදු කිහිපේ ලාභ ලැබුණු ආයතනය අක්කර 28000ක් අක්කර 28000ක් මේ රටේ පෝෂණය කරන තීන්දු කරන ආයතනය අනිකුත් ආයතනත් එක්ක හැප්පෙමින් රාජ්‍ය කොටස තුළ ඒ පෝෂණය කරන තීන්දු කරන එහෙම විකුලම් කරන්න පුළුවන්කම තියෙනවද? රක්ෂණ සංස්ථාව මහින්ද මහත්තයා ආණ්ඩුව කාලේ රක්ෂණ සංස්ථාව විකුණපු රක්ෂණ සංස්ථාව ආයිත් ගත්තා. දැන් මේක ආයිත් විකුණන කුණු කොල්ලට මේවදී අහගෙන පියාගෙන බලාගෙන ඉන්න පුළුවන්ද? අනිත් පැයෙන් බත්තම ටෙලිකොම් එක දෙන්නේ කාටද? එක චීනට දෙනවද ඉන්දියාවට දෙනවද ඉතින් ප්‍රශ්නේ මොකාටවත් දෙන්න ඕනේ නැහැ. ඒක රජයේ කොටසට කගත යුතුයි. ඒක රාජ්‍ය ආරක්ෂාව පිළිබඳ ප්‍රශ්නයක් තියෙන ආයතනයක්. මේ ආකාරයට තමයි කරන්නේ. විදුලි බල මණ්ඩලයත් ඒකත් විකුණ ගඩ කන්න හදනවා. විදුලි බල පනත ගෙනල්ලා කෑලි වලට කඩලා. ඒක නිසා මේවා මෙහෙම කරන්නේ.
මන්තුමා අවසන් කරමු තිය කාලේ අවසන්යි.
අම්මගේ අප්පගේ බූදලේද කියලා අහලා ගාර්ණහන ගමන් කළමු රාජන කරු මන්තුන් මේ කතාව කියලා මම අවසන් කරනවා. දැන් මේ රටේ රාජ්‍ය ආයතන මෙමා නැතු වුණා පාඩු ලැබෙනවයි කියපෝ. දැන් මෙතන මේ සභාවේ නැහැ. කර්මාන්ත ඇමතුමා රාජ්‍ය ඇමතුමා විශේෂ රාජ්‍ය ඇමතුමා චාමර සම්පත් දසනායක ඇමතුමා මේ සභාවේ සහ සමාජයේ චාමර සම්පත් දසනායක ඇමතුමාගේ අධ්‍යාපනය ගැන අරෝමය ගැන සතිකාවක් තියෙනවා. එතුමා අර දෙමෝදර ඉස්කෝලේ ඉගෙන ගත්ත කෙනෙක්. හැබැයි එතුමා යටද තියෙන මැණික් සංස්ථාව, පොස්පේට් එක, DCC ලංකා, ලුණු සංස්ථාව, සිමෙන්ත් සංස්ථාව පහුගිය කාලේ ලාභ ලැබලා මහා භාණ්ඩාගාරයට බිලියනකට ආසන්න ප්‍රමාණයක් මිලියන 905ක් දුන්නා. හැබැයි අද මොනාස්සක ඉගෙන ගත්ත කේම්බ්‍රිජ්, ඔක්ස්ෆර්ඩ් ඉගෙන ගත්ත ඩබල් ඩිග්‍රී දෙන ආචාර්ය මහාචාර්ය පට්ටම් දරන නැත්නම් මමතෝරු තමන්ගේ දෙන ලාභ ලබන ආයතන ටික
මන්දුමා අවසන් කරන්න.
මන්දුමා
කාලය අවසන්යි.
අවසාන වශයෙන් ජනාධිපති වයිය පෙරේද කිව්වා දරුවන් වෙනුවෙන් හිඟා ගන්න මොනවා කියලා. රනිල් වික්‍රමසිංහ මහත්තයෝ ඔයාලගේ පහුගිය අවුරුදු 40ක කාල සීමාව තුළ ඔයාලගේ ගමන් මඟ ඔයාලගේ ආණ්ඩු මේ රට උලා කෑවේ නැත්නම් මේ රට හොරකම් කර හොරා කෑවේ නැත්නම් හිඟා ගන්න වෙන්නේ නැහැ. රට උලා කාලා හොරා කාලා ඒක දුල රඟ හිඟා කාමට සිද්ධ වීම සම්බන්ධව ඒක දෛවයේ සරදමක් කියන කාරණාව සිහිපත් කරමින් අවසාන වශයෙන් ගරු මුලාශ්‍රණ මන්ත්‍රමනේ දැන් ඔක්කොම කුණු කන්දල් ටික මුදල් අමාත්‍යාංශයයි මහ භාණ්ඩාගාරය පිටින් යවලා මහ බැංකුවයි පිටින් යවලා මේක අවසන් කරන්න හදන්නේ. මං කැට කියලා කියනවා
මේ ආයතන අවසන් කරන්න. ඔබතුමා කාලේ අවසානයි.
අපිටමාරික කාලේ ඉඳලා අවසන් කරන්න
ගරු මන්ත්‍රී. ඊළඟට ගරු ඉස්සුරු දොඩංගොඩ ඔබතුමා ඔබතුමාට විනාඩි 10 කාලයක් තියෙනවා.
ගරු
වෙලා ඔබතුමා වැඩි වෙලාවක් ගත්තා.
මුලාසන ආරෝඪ මන්ත්‍රීතුමනි විශේෂයෙන්ම අද දින
ඕඩර් ප්ලීස් ගරු මුෂාරෆ් මෙතුමා මුලාසන වෙන්න.
ගරු මුලාසනාරට මන්ත්‍රීතුමනි මම ස්තුතිවන්ත වෙනවා. විශේෂයෙන් අද පැවැත්වෙන විවාදයේ සඳහා ඒකරාශී වීමෙන් වචන කීපයක් දක්වන්නට ඔබතුමා මට කාලය ලබා දීම පිළිබඳව අපි දන්නවා අද වෙනකොට රටේ තියෙන ආර්ථික තත්ත්වය වගේම පහුගිය කාල සීමාව පුරාවට රටේ තිබුණු ආර්ථික තත්ත්වය සහ මේ රටේ ජනතාව පත් වූ පීඩාවන් පිළිබඳව අපි සියලු දෙනාම දැනුවත්. විශේෂයෙන්ම මේ අවස්ථාව වෙනකොටත් ඒ ආර්ථික අර්බුදයෙන් හිරිහරයට ලක්වුණු ජනතාව මේ වෙනකොටත් උත්සාහ ගනිමින් ඉන්නවා තමන්ගේ ආර්ථික ක්‍රියාවලිය රටේ ආර්ථික ක්‍රියාවලිය හා සමානවම පණගන්වමින් රටේ ආර්ථික ක්‍රියාවලියටත් තමන්ගේ දායකත්වය ලබා දෙන්න. ඉතින් අපි පැවති තත්ත්වය ගැන වගේම සමස්ත ආර්ථිකය අරගෙන සමස්ත ආර්ථිකය මේ වෙනකොට තියෙන තත්ත්වය ගැනත් මම හිතන්නේ කතා කිරීම සුදුසුයි කියලා මම විශ්වාස කරනවා. පැවති තත්ත්වය සහ මුලින්ම වෙනස් වෙලා නොතිබුණත් අපි දන්නවා අපේ සමස්ත ආර්ථික ක්‍රියාවලිය යම් ආකාරයක සාධනීය දිශානතියක් කරා ගමන් කරන ලක්ෂණ ගමන් කරන දිශානතියක් කරා ගමන් කිරීම මේ වෙනකොට ආරම්භ වෙලා තියෙන ආකාරය අපිට දකින්නට ලැබෙනවා. අපි දන්නවා ජනතාවට වෙළඳ ව්‍යාපාරවලට එල්ල වුණු පීඩණය පහුගිය කාල සීමාවේ මේ ආර්ථික අර්බුදයත් එක්ක සුළුපටු නොවන බව අපි සියලු දෙනාම දන්නවා. හැබැයි අපි විශ්වාස කරනවා ක්‍රමක්‍රමයෙන් මේ තත්ත්වය වෙනස් වෙමින් යහපත් දිශානතියක් කරා ගමන් කරන්න අපිට හැකියාව ලැබේවි කියන කාරණය. පැවති තත්ත්වය අරගෙන බලනකොට පැවති තත්ත්වයට සාපේක්ෂව ඩොලරයට සාපේක්ෂව මේ වෙනකොට රුපියල ශක්තිමත් වෙලා තියෙන ආකාරය අපිට දකින්නට ලැබෙනවා. ඒ අතරම අපි දන්නවා තවදුරටත් මේ ආර්ථික ක්‍රියාවලිය පණගැන්විලා ආනයනයන් විශේෂයෙන්ම රට තුළ තව පැමිණෙන අවස්ථාවල වෙනකොට ඩොලරයට තියෙන ඉල්ලුම වැඩි වෙලා මේ යම් ආකාරයක මේ රුපියලේ තත්ත්වයේ අඩු වැඩි වීමක් සිදු වෙන්නට පුළුවන්. හැබැයි අපි විශ්වාස කරනවා ස්ථාවර මට්ටමක මේ තියෙන ආර්ථික ක්‍රියාවලියත් එක්ක පවත්වාගෙන යාම සඳහා හැකියාව ලැබේවි කියන කාරණය. ඒ වගේම අපි දන්නවා විශේෂයෙන්ම මේ පැවති තත්ත්වයත් එක්ක වෙළඳ ව්‍යාපාරවලට විතරක් නෙවෙයි රැකියාව සඳහා ජනතාවගේ විශාල බලපෑමක් එල්ල වුණු බව සියලු දෙනාම දන්න සත්‍යයක්. අපි අරගෙන බැලුවොත් 2023 දෙවැනි කාර්තු වෙනකොට 5.2% වුණු විරකියා අනුපාතය තුන්වැනි කාර්තු වෙනකොට 4.7% දක්වා අඩු වෙලා තියෙනවා. ඉතින් අපි විශ්වාස කරන කාරණය තමයි මේ ආර්ථික ක්‍රියාවලිය යම් ආකාරයක සාධනීය දිශානතියක් කරා ගමන් කිරීමත් සමගම සමස්ත ආර්ථික ක්‍රියාවලිය වෙනුවෙන් ශ්‍රම බලකායේ අවශ්‍ය දායකත්වය ලබා දීමේ හැකියාව වැඩි වෙනවා. ඒ හරහා මේ විරකිය අනුපාතය අපි විශ්වාස කරනවා අඩු කරන්නට හැකියාව ලැබෙනවයි කියන කාරණය. ඒ වගේම අපි උද්දමනයේ ඉහළ යාම ගැන අපි විශාල වශයෙන් පහුගිය කාල සීමාවේ කතා කරා. මේ වෙනකොට අපි උද්දමනයේ තනි ඉලක්කමක් දක්වා ගෙන එන්නට හැකි වෙලා තියෙනා විතරක් නෙවෙයි අපි විශ්වාස කරනවා ඒක ඒ ආකාරයෙන් පවත්වාගෙන යාම සඳහා හැකියාව ලැබෙයි කියන කාරණේ. හැබැයි අපි දැක්කා ජනවාරි මාසයේ 6.4% දක්වා උද්දමනය නොවැම්බර් දෙසැම්බර් මාසවලට සාපේක්ෂව වැඩි වුණු ආකාරය. VAT වැඩි කිරීම ඇතුළු මේ භාණ්ඩ කීපයක මිල ඉහළ යාමත් එක්ක මේ තත්ත්වය ඇති වුණත් අපි විශ්වාස කරනවා මේක තනි ඉලක්කමක පවත්වාගෙන යන්න මහ බැංකුව බලාපොරොත්තු වෙන්නේ 5% වගේ අගයක මේ පවත්වාගෙන යාම සඳහා. ඒ වගේම මේ සියලු තත්ත්වයන් එක්ක අරගෙන බැලුවහම සමස්ත ආර්ථිකය කාර්තු 6ක් පුරා සංකෝචනය වුණු ආර්ථිකය ධනාත්මක වර්ධනයක් කරන තැන දක්වා මේ වෙනකොට පැමිණෙනින් තිබෙන බව අපිට දකින්නට ලැබෙනවා. අපි විශ්වාස කරන කාර්තු 6ක් ඍණාත්මක වර්ධනයක් තිබුණු ආර්ථිකය ඉදිරි කාර්තුව වෙනකොට තවදුරටත් ධනාත්මක වර්ධනයක් දක්වා පැමිණේ වගේම විශේෂයෙන්ම 2024 වර්ෂය පුරාවටමත් ධනාත්මක ආර්ථික වර්ධනයක් රටේ පවත්වාගෙන යාම සඳහා හැකියාව ලැබේවි කියන කාරණේ. අපි දැක්ක විශේෂයෙන්ම මේ තත්ත්වය සඳහා එක අතකට ආනයන සීමා ඉවත් කිරීම හරහා ආනයන මත තමන්ගේ වෙළඳ ව්‍යාපාර නිෂ්පාදනයන් කරන ආයතන ජලිත ක්‍රමක්‍රමයෙන් මේ වෙළඳ ව්‍යාපාර හා කර්මාන්ත තමන්ගේ වැඩ කටයුතු ආරම්භ කර සක්‍රිය වන ආකාරය අපි දැක්කා. ඒ වගේම අනිත් පැත්තෙන් අපි දැක්කා පොලී අනුපාතයන් අඩු කිරීම හරහා මේ ණය ලබා ගැනීමට ජනතාවට තියෙන අවකාශය යළිත් විවරවන ආකාරය පහුගිය කාලේ විශාල පොලියක් මේ සඳහා අය කිරීමත් එක්ක මේ ණය ලබා ගැනීම නව නිෂ්පාදනයන් නව නිවාස මේ සියල්ල නතර වෙලා තිබුණු ආකාරය දැක්ක ජනතාවගේ පැත්තෙන් විශාල පීඩාවකට පත් වුණු ආකාරය. දැන් මේ පොලී අනුපාත අඩු කිරීමත් එක්ක ක්‍රමක්‍රමයෙන් විශේෂයෙන් ජනතාවට සහ වෙළඳ ව්‍යාපාරවලට මේ ණය ලබා ගැනීමට ඇති අවකාශය ක්‍රමක්‍රමයෙන් විවර වීමත් එක්ක අපි විශ්වාස කරනවා විශාල පසුබෑමකට ලක්වුණු ඒ වගේම විශාල බලපෑමකට ලක්වුණු ඉදිකිරීම් ශේෂ්ත්‍රය වගේ ශේෂ්ත්‍රත් ක්‍රමක්‍රමයෙන් යළිත් ප්‍රකෘතිමත් වීම ආරම්භ වෙයි කියන කාරණේ. ඒ වගේම නිෂ්පාදන ක්‍රියාවලියත් රට තුළ යළිත් ක්‍රමක්‍රමයෙන් දැනට තිබෙන තත්ත්වයට වඩා ආරම්භ වෙයි කියන කාරණේ. ඒ වගේම අනිත් පැත්තට කොළඹ වරාය නගරය ඇතුළු මේ ආයෝජන ව්‍යාපෘතීන් රටට පැමිණීමත් එක්ක වගේම අනිත් අතට අපි දන්නවා යටිතල පහසුකම් සංවර්ධන ව්‍යාපෘතීන් යළි ආරම්භ වීම හරහා මේ රටේ නතර වෙලා තිබුණු ආර්ථික ක්‍රියාවලිය ක්‍රමක්‍රමයෙන් යළිත් වර්ධනය වන ආකාරය අපිට දකින්නට ලැබී කියන කාරණේ. මේ මිස් සියල්ල හරහාම අපේ අවසාන බලාපොරොත්තු විය යුත්තේ විශේෂයෙන්ම මේවායේ ප්‍රතිලාභ ජනතාව වෙත ලැබෙන තැන දක්වා මේ ආර්ථිකය හසුරු වීම තමයි අපේ බලාපොරොත්තුව. අපි විශ්වාස කරන මේ සියලු කරුණු කාරණා යහපත් වුණොත් තමයි සාමාන්‍ය මේ වෙනකොටත් මේ ආර්ථික අර්බුදයෙන් පීඩාවට පත්වල ඉන්න ජනතාවට යම් ආකාරයක තවදුරටත් සහනයක් ලබා දීම සඳහා හැකියාව ලැබෙන්නේ කියන කාරණේ. ඒ වගේම අපි දැක්ක අස්වැසුම වගේ සමාජ සුභසාධන වැඩසටහන් ක්‍රියාත්මක කරන ආකාරය. අපි විශ්වාස කරන දීර්ඝ කාලීනව අපේ සැලසුම විය යුත්තේ තමන්ගේ ස්වශක්තියෙන් නැගී සිටිය හැකි ජනතාව නිර්මාණය කරන තැනට මේ අය පත් කළ යුතුයි. මෙයට උදව් කරන අතරතුර සවි බල ගැන්වීමේ වැඩසටහන් උපරිම ප්‍රමාණයක් ක්‍රියාත්මක කරලා ඒ අයගේ ශ්‍රම දායකත්වයත් ඒ අයගේ දැනුමත් රටේ ආර්ථික ක්‍රියාවලිය වර්ධනය කරන තැනට ඒ ශක්තිය ලබා ගැනීම තමයි මම විශ්වාස කරන මේ සමාජ සුභසාධන ක්‍රියාවලියන් තුළ අපේ අවසාන අරමුණ විය යුත්තේ කියන කාරණේ විශේෂයෙන් සිහිපත් කළ යුතුයි. ඒ වගේම අපි දැක්කා පහුගිය කාලේ ඍණාත්මක අගයන් වල පැවති රටේ කෘෂිකර්ම අංශයේ 3%කින් වගේ ප්‍රමාණයකින් කර්මාන්ත අංශය ඍණාත්මක තුල මේ වෙනකොට 0.03%කින් වගේම සේවාංශයේ 1.3%කින් වගේ අගයන් වලින් ක්‍රමිකව මහ විශාල වර්ධනයක් නොවුනත් පැවති තත්ත්වය හා සාපේක්ෂව ධනාත්මක දිශානතියක් කරා පැමිණ තිබෙන ආකාරය අපිට දකින්නට ලැබෙනවා. ඉතින් අපි විශ්වාස කරන විශේෂයෙන්ම 2024 වර්ෂයේ වෙනකොට මේ තත්ත්වය තවදුරටත් යහපත් දිශානතියක් කරා ගමන් කරන තැනට අපිට මේ ආර්ථික ක්‍රියාවලිය හසුරවන්නට හැකියාව ලැබේවි කියන කාරණේ. ඒ වගේම අපි පහුගිය කාලේ ඩොලර් සම්බන්ධයෙන් විශාල අර්බුදයකට ලක් වුණා. ඒ නිසා මේ ආර්ථික ක්‍රියාවලියට එල්ල වුණු බලපෑම වගේම රටේ සමස්ත ජනතාවට එල්ල වුණු බලපෑමත් අපිට මතකයි. අපි අරගෙන බැලුවහම 2023 අපේ අපනයන සඳහා ඩොලර් බිලියන 11.9ක ආදායමක් ලැබෙන අතරේ අපි ඩොලර් බිලියන 16.8ක් බය කොට තියෙනවා රටේ ආනයන කිරීම සඳහා. ඉතින් මේ දෙක අතර අපි දීර්ඝ කාලයක ඉඳන් කතා කරන යහපත් සම්බන්ධතාවයක් පවත්වාගෙන යාම ඉතාමත් වැදගත්. දීර්ඝ කාලීනව මේ ආනයන සහ අපනයන අතර යහපත් සම්බන්ධතාවයක් පවත්වාගෙන යාම මේවා විශාල වශයෙන් වර්ධනය වුණාම අපි දන්නවා රටේ ආර්ථිකයට පහුගිය කාලෙ එල්ල වුණු බලපෑම. ඉතින් ඒ වගේම අනිත් අතට විදේශගත ශ්‍රමිකයන්ගෙන් ලැබෙන ප්‍රේෂණ පහුගිය කාලේ තිබුණු තත්ත්වයට වඩා අපි දැක්ක 2023 වෙනකොට විදේශගත ශ්‍රමිකයන්ගෙන් ලැබෙන ප්‍රේෂණ බිලියන 6කට 5.97ක වගේ අගයක් දක්වා මුදලක් රටට ලැබිලා තිබෙන ආකාරය. ඒ වගේම සංචාර කර්මාන්තේ පාස්කු ප්‍රහාරය ඉඳන් අපි දැක්කා සංචාර
කර්මාන්තේ
සංචාර කර්මාන්තේ සඳහා අපි දැක්ක එල්ල වෙලා තිබුණු විශාල බලපෑම. ක්‍රමක්‍රමයෙන් සංචාරක කර්මාන්තය මේ වෙනකොට වර්ධනය වන ආකාරය අපිට දකින්නට නම් ඩොලර් බිලියන 2.1ක ආදායමක් පහුගිය වර්ෂයේ රටට ලැබෙනා වගේම මේ වෙනකොටත් පහුගිය මාස කීපයක ඉඳන්ම සෑම මාසකම ලක්ෂයකට වැඩි සංචාරකින් ප්‍රමාණයක් පැමිණෙන ආකාරය අපි දකිනවා. හැබැයි අපි විශ්වාස කරන අපි සිදු කළ යුතු දේ තමයි මේ වෙන ධාරිතාවයට සරිලන පරිදි මානව සම්පත අපේ රටේ තවත් මම විශ්වාස කරනවා වැඩි කළ යුතුයි. ඒ විතරක් නෙවෙයි යටිතල පහසුකම් හෝටල් කාමර සංඛ්‍යාව මේවා වැඩි කළ යුතුයි. එන්න එන්න මේ අගේ වැඩි වෙනවා මිසක් අඩු වෙන ආකාරයක් අපිට දකින්න ලැබෙන්නේ නැහැ. විශාල සංචාරකින් ප්‍රමාණයක් මේ වෙනකොට රටට එනවා වගේම ඒ අයට ලබා දිය හැකි පහසුකම් වගේම ඒ අය ප්‍රිය කරන විවිධ අංශයන් විවිධ ශේෂ්ත්‍රයන් තියෙනවා. ඒවා ප්‍රවර්ධනය සඳහාත් මම හිතන්නේ අපි වැඩ කටයුතු සිදු කිරීම ඉතාමත් වැදගත්. ක්‍රීඩා වෙන්න පුළුවන්, ජල ක්‍රීඩා වෙන්න පුළුවන්, මේ විවිධාකාරයේ අංශයන් ගැන උනන්දුවක් දක්වන සංචාරකින් වගේම අපි ටාගට් කරන බජට් ටුවරිස්ට් අපි දීර්ඝ කාලයක් ඉලක්ක කරා ඇතම් අවස්ථාවල. හැබැයි එතනින් එහාට ගිහිල්ලා හයිඑන්ඩ් ටුවරිස්ට් එහෙම නැත්නම් විශාල මුදලක් වැය කරලා රටවල් වලට යන සංචාරකින් ගේන තැනට අපේ පහසුකම් සංවර්ධනය කිරීම මම විශ්වාස කරනවා අපිට වැඩි ආදායමක් අපේ රටට ලබා ගැනීම සඳහා හැකියාව ලැබේ කියන කාරණේ. මේ සියල්ල හරහා තමයි අපේ සමස්ත ආර්ථික ක්‍රියාවලිය, රැකියා උත්පාදන ආදායම් ක්‍රියාවලිය යලිත් සක්‍රිය කිරීමට හැකියාව ලැබෙන්නේ. ඒ නිසා ඒ වගේම ඉතාම කෙටියෙන් මම අවසන් කරන ඔබතුමා කාලය අවසන් කියන කාරණේ සඳහන් කරන නිසා නතර වෙලා තිබුණු මහා මාර්ග කෘෂි හා වාරි ව්‍යාපෘතීන් යටිතල පහසුකම් සංවර්ධනය ග්‍රාමීය මාර්ග ඇතුළු මේ ව්‍යාපෘතීන් ප්‍රමුඛත්වය ලබා දීලා යලිත් ආරම්භ කරන තැනට අපි දැන් ඇවිල්ලා තියෙනවා. ඉතින් මම විශ්වාස කරනවා ඒ හරහා යම් ආකාර විශේෂයෙන් වර්ෂ ගණනාවක් ගම්වල ජීවත් වුණු ජනතාවට ඉටු කළ නොහැකි වුණු කටයුතු ක්‍රමක්‍රමයෙන් හෝ යලිත් ඉටු කිරීම සඳහා හැකියාව ලැබේ කියන කාරණේ. අපි ඉන්නේ අමාරු තැනක, අපි ගත්ත ණය ගෙවන තැනට එන රටක් බවට අපි යලිත් පත් විය යුතුයි. ඒ නිසා ඉතාමත්ම කල්පනාකාරීව මූල්‍ය කළමනාකරණය කරමින් මේ ඉදිරි කාල සීමා අපි රටක් විදියට ගත කළ යුතුයි කියන කාරණේත් විශේෂයෙන්ම සිහිපත් කරමින් ඒ හරහා මේ වෙනකොටත් පීඩාවට පත්වලා ඉන්න ශේෂ්ඨවල ජනතාවත් යලිත් ගොඩනගමින් පෙරට යන්නට අපිට හැකියාව ලැබෙවි කියන කාරණේත් සිහිපත් කරමින් මට කාලය ලබා දීම ගැන ඔබතුමාට මගේ ස්තුතිය පළ කරමින් මගේ කතාව මම අවසන් කරමි.
ස්තුතියි. ඊළඟට හොනරබල් හෙක්ටර් අප්පුහාමි, you have 7 minutes.
ඔබතුමාට ස්තුතිවන්ත වෙනවා විශේෂයෙන්ම අද මේ අවස්ථාව ලබා දීම සම්බන්ධව. අද මම හිතන්නේ රටේ තත්ත්වය සම්බන්ධව තමයි කතා කරේ. රට මොකද වෙලා තියෙන්නේ කියන්නේ. දැන් මම දැක්කා විශේෂයෙන්ම ආණ්ඩු පක්ෂය අය විපක්ෂයේ කතා කරන්න ඕන කතාව කතා කරා. දැන් ඒ කතා කරේ දැන් වර්තමාන ජනාධිපතිතුමා පෝලිං ටික නැති කරේ නැද්ද? ගෑස් බැස්ුවේ නැද්ද? තෙල් ටික ගෙනාවේ නැද්ද? අපේ රටේ බංකුලොත් වෙලා ඒ තිබිච්ච පෝලිං යුගය දැක්කේ නැද්ද? දැන් මේ අපෙන් අහනවා ඒ කතාව. දැන් අපෙන් දෙයක අහන්න ඕන. ආණ්ඩුව අය ඒක අහන්න ඕන. තමුන්ගේ ගෙදරම තියෙන කණ්ණාඩියක් නැත්තම් කණ්ණාඩිය කඩෙන් අරගෙන ඇවිල්ලා කණ්ණාඩිය දීලා කණ්ණාඩිය ඉස්සරහට ගිහිල්ලා ආණ්ඩුව අය අහන්න ඕන මේ කතාව. මේ කතාව අපෙන් අහලවත් මේ 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 උත්තරීතර සභාවටවත් එහෙම නැත්තම් රටේ ජනතාවගෙන්වත් අහලා වැඩක් නැහැ. ලැජ්ජ නැතුව ඇඳුමක් ඇඳගෙන ඇවිල්ලා මෙතන කියනවා මේ පෝලිං යුගය දැක්කේ නැද්ද? පෝලිං තිබුණා? එහෙම නැත්තම් ගෑස් නැතුව තිබුණා? මිනිස්සු බැන්නා දැක්කේ නැද්ද? එවැනි රටක් තමයි රනිල් වික්‍රමසිංහ මැතිතුමා බේරගත්තේ කියලා කියද්දි අපොයි දෙයියනේ මොකද්ද උනේ කියලා හොයාගන්න බෑ. පොහොට්ටුවට හරි ආණ්ඩුවට මොකද්ද උනේ කියන්නේ. ඒ වගේම නිමල් සිරිපාල මැතිතුමා ජ්‍යෙෂ්ඨ අමාත්‍යවරයෙක් හැටියට එතුමා කියනවා විපක්ෂ නායකතුමාගේ කතාව ගැන එහෙම නැත්තම් අපිට කතාවල් දෙන්නේ නැහැ, එතුමා විතරක් කතා කරනවා කියලා. මං කියනවා දෙයියන්ගේ නාමෙට ඔය පරණැල් වෙච්ච දැන් පල් වෙච්ච ඇමතිවරු ටික ඕවලින් බැහැලා මේ ඉස්සරහ පෙළේ ඉන්න කණ්ඩායම බැහැලා අර පිටිපස්සේ ඉන්න කොල්ලෝ ටිකට අඩුගානේ ඇමතිගන් ටික දෙන්න. කොන්දක් තියෙනවනේ මෙච්චරකල් මේ රටේ කරලා 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 මේ රට විනාශම කරලා අදටත් මේ රටේ කතා ඇවිල්ලා කරන කතාව බලන්නකෝ. අද ලැජ්ජ නැතුව මේ අය අවුරුදු 40ක් 45ක් ඇමති කටු ලෙව කාලේ වෙරලා ඒ ඇමතිකම් වල ඉඳලා මෙතෙන්ට අවිලා දැන් කතා කරනවා මේ රටේ මේ වෙලා තියෙන ප්‍රශ්න ගැන. මේ මේකෙන් ගොඩ ගන්නවා, මේකෙන් ගොඩ ගත්තා, ඊයේ ගොඩ ගත්තා, පෙරේද ගොඩ ගත්තා කියලා ඒ කතාව කරනවා. එහෙනම් මේගොල්ලෝ නේද අවුරුදු ගානක් තිස්සේ කොයි ආණ්ඩුව තුමුණත් ඇමතිකම් කරලා තියෙන්නේ? දැන්වත් කරුණා කරලා මේ තරුණ එහෙම නැත්තම් විශේෂයෙන්ම දක්ෂ වෙන කණ්ඩායම්කට දෙන්න තමුන්නාසලා විතරද ඇමතිවරු හැටියට ඉන්න ඕනේ මේ රටේ? ඒ නිසා මතක තබා ගන්න ඕන කතා කරද්දී මොනවද කතා කරන්න කියලා ඉස්සෙල්ලාම හිතන්න ඕන. දැන් අපිට පේන දේ තමයි රටේ සිද්ධ වෙන්න යන කාරණාව. අපිට පේන්නේ මේ රටේ දැන් මේ වෙලාවේ ජනතාවට දරා ගන්න බැරි විදිහට බදු ටික ගහනවා. වැට් එක, ඒ වගේම විදුලි බිල ගත්තාම, අද තෙල් මිලත් එක්ක සම්බන්ධ වුණාම ගෑස්, මේ සියල්ලම, ඒ වගේම විශේෂයෙන්ම රටේ තියෙන පොදු කටයුතු වලටයි අනු සියලු දේටම දැන් උපරිමෙන් බදු ගහගෙන යන. දැන් අපි බලාගෙන ඉන්නේ මේ බදු ගහගෙන ගිහිල්ලා මේ මුදල් ටික පාවිච්චි කරන්න යන්නේ කොතනද කියන්නේ. දැන් මේ මුදල් ටික පාවිච්චි කරන්න යනවා කියලා අපිට දැනගන්න ලැබිලා තියෙන්නේ ආණ්ඩුව ඇතුළෙන්ම මේ මුදල් ටික පාවිච්චි කරන්න හදන ඉදිරි කාලය තුල මැතිවරණය කිට්ටු කරලා ඒ කාලෙදී ජනතාවට සහන දෙන්න. ඕක දුන්නත් එකයි අර අරක්කු බෝතල් ටික බෙදලා බොණ්ඩ දීලා එහෙම නැත්නම් කණ්ඩ වැඩිපුර දීලා මිනිසුන්ගේ ජනතාවගෙන් ඡන්ද ඉල්ලුවත් එකයි. දෙකම එකයි. හැබැයි මේ පාවිච්චි කරන්නේ මතක තියාගන්න මේ බදු ගහලා එකතු කරන සල්ලි ටික ජනතාවගේ සල්ලි ටික. මේ ජනතාවගේ සල්ලි ටික දැන් එකතු කරලා පසුකාලීනව ඡන්දෙලම් වෙලා ඒ සහනේ දෙන්න හදනවා නම් ඒක මේ රට කරන බරපතල වැරද්දක් කියන එක හොඳට මතක තියා ගන්න ඕනේ. ඒ කියන්නේ ජනතාව උගසට තියලා ජනතාව එක්ක සෙල්ලම් කරලා ජනතාව බඩගින්නේ තියලා ජනතාවට මැරෙන්න ඇරලා ජනතාව මේ රටින් බොහෝ දෙනෙක් පිටරට යවලා මේ රටේ ඉන්න බෑ කියලා ඒ තීන්දුව සියල්ල ගත්තට පස්සේ අන්න ජනතාවට ඉදිරි අනාගත සැලසුම් පැත්තකට තියලා මැතිවරණ නිසා සහන දෙන්න හදනවා නම් එතන විශාල වැරද්දක් මේ රට සිද්ධ වෙන්නේ. එහෙනම් සැලසුම් කරනවා නම් අපි කියනවා ඒ සැලසුම නිවැරදිව කරන්න, ඉදිරි අනාගත සැලසුම් සියල්ල මේකට සකස් කරන්න. කොහොමද රට ඉස්සරහට යන්න කියන්නේ?
Honorable member, you have 2 minutes.
2 minutes, right? Okay. එතකොට විශේෂයෙන්ම අද අරගෙන බලන්න දැන් ආණ්ඩුව ඇතුළෙන්ම සමහර මන්ත්‍රීවරු කිව්වා ඒගොල්ලෝ IMF එකේ කරුණු කාරණා වලට කැමති නැහැ කියන්නේ. IMF එක කියන හැමදේම කරනවා කියනවා ඒවට විරුද්ධයි කියලා කිව්වා. ඊළඟට කිව්වා වෙළඳ කිසු සියල්ලටම විරුද්ධයි කියලා. ඒ ගන්න තීන්දුව ටික සියල්ලටම විරුද්ධයි කියලා ඒ පැත්තේ ප්‍රකාශ කරා. මොකද්ද මේ කරන්න යන්නේ? දැන් ආණ්ඩුවෙන් කරන දෙයම ආණ්ඩුවේ කණ්ඩායම විවේචනය කරලා කියනවා නෑ ඒව කරලා කරන්න ගියොත් අපි ජනාධිපතිවරයාට විරුද්ධයි, එහෙම නැත්නම් අපි එහෙම කරන්න දෙන්නේ නෑ කියලා. මොකක් හරි එක තීන්දුවකට එන්න ඕන. ඊළඟට විශේෂයෙන්ම ණය ප්‍රතිව්‍යුහගතකරණය කරන්න. දැන් ණය ප්‍රතිව්‍යුහගතකරණය කරන්න කරලා ඒ ප්‍රශ්නේ විසඳුවේ නැත්නම් මතක තියාගන්න අපි ඩොලර් බිලියන 80කට වැඩි ප්‍රමාණයක් ණයයි අපි. ඒ ණය මුදල ගෙවන ආකාරය සම්බන්ධව ඒ වැඩපිළිවෙල සකස් කරලා අවසාන වෙන්න ඕන මේ වෙනකොට. හැබැයි තාම එක අවසාන නැහැ. එහෙම අවසාන නැති මොහොතක මේ රට කොහොමද තීන්දුව කරන්නේ ඉදිරි කාලයේදී? ඒ විදේශ රටවල් අපෙන් ලැබෙන්න තියෙන ණය කොයි ආකාරයෙන් ඉල්ලයිද නැද්ද කියන ඒ ගැන යම්සි වැඩපිළිවෙලක් තියෙන්න ඕන. ඒ වැඩපිළිවෙල තාම අපිට දැනෙන්නේ නැහැ. කතාවට විතරක් සීමා වෙච්ච ප්‍රායෝගිකව ජනතාවට ඒක විසඳෙනවා කියන ප්‍රශ්නේ අපිට තාම දැනෙන්නේ නැහැ. අපි ආණ්ඩුවට බල කරලා කියනවා වහාම ඔබතුමල්ලා දැන් මේ වෙනකොට මේ ප්‍රශ්න ටික IMF එකත් කතා කරලා ඒ වගේම විශේෂයෙන්ම ණය සම්බන්ධව ගන්න තීන්දුව ටික ඒක දේශීය වෙන්න පුළුවන් විදේශීය වෙන්න පුළුවන් මේ දෙකම සම්බන්ධව නිවැරදි තීන්දුව ටික දැන් ලබා දෙන්න කාලය හරි. ඒකත් එක්කම ඒ තීන්දුව වලින් මේ රටට වෙන පාඩුව හෝ ලාභය ගැනත් අපි ගණනය කරන්න ඕන. මේව තමයි විශේෂයෙන් කරන්න තියෙන අපිට පේනවා ආණ්ඩුව ඇතුලේ එකිනෙකාට එකිනෙකාට නැතිව විවේචනය කරගනිමින් ඒ සමහර වෙලාවට තමුන්ගේ ඉදිරි
බඩගෝස්තරවාදී
කතා කරන්න වෙන්න පුළුවන්. ඒ නිසා ඉස්සෙල්ලා ඒ ප්‍රශ්නේ විසඳගන්න. නිසා අපි කියනවා ජනතාව උගස් කරලා වර්තමානයේ අනාගතයට සලසුම් හදන්න එපා, තමුන්ගේ දේශපාලන වාසි සඳහා ඒක වහාම නවත්තන්න කියලා අපි ආණ්ඩුවට ඇඟිල්ල දික් කළා කියන අවසාන වශයෙන් බොහොම ස්තුතියි ඔබතුමාට අවස්ථාව ලබා දීම ගැන.
බොහොම ස්තුතියි. ඊළඟට honorable Diana Gamage, you have 15 minutes.
Thank you very much. honorable chairperson. ගරු සභාපතිතුමනි, අද රටේ වත්මන් තත්ත්වය ගැන විවාදයට මේ කාලය ලබා දීම ගැන ස්තුති වන අතර මං හිතන්නේ මට කලින් කතා කරපු අපේ ගරු මැති ඇමතිවරුන් සංඛ්‍යා ලේඛන පෙන්නලා මේ රටේ අද වත්මන් තත්ත්වය ගැන ප්‍රකාශ කළා, කතා කරා. හැබැයි මට ඇත්තටම සංඛ්‍යා ලේඛනවලට වැඩි එහා ගිය දෙයක් ගැන කතා කරන්න අවශ්‍යයි මේ රටට වෙලා තියෙන දේ. මේ රටේ ප්‍රශ්නය තමයි මේ අද රටේ මේ තත්ත්වය, මේ ආර්ථික තත්ත්වය, මේ සියල්ලක්ම අද අපි මේ මූණ දෙන තත්ත්වය. මේ රටේ ජනතාව අද දෙයක් අපි දැක්කා. මේ මහ බැංකු අධිපති, මහ බැංකු අධිපතිතුමාට අපි මේ පාර්ලිමේන්තුවෙන් මහ බැංකුව මේ සෙන්ට්‍රල් බැංක් එක ස්වාධීන කරලා දුන්නේ තමන්ගේ පඩි වැඩි කරගන්න නෙමෙයි, ඒක කරගන්න නෙමෙයි මේක කරලා දුන්නේ. මේක සම්පූර්ණ වැරද්දක්. මේ රට තියෙන තත්ත්වය, මේ තත්ත්වය මේක ඩික්ලෙයාර් කරේ එතුමා. ඉස්සෙල්ලම මේ රට ඩිෆෝල්ට් කියලා දැම්මේ එතුමා එළියට. අපෙන් අහලද කරේ ඒක කියන එක මට දැනගන්න ඕනේ ඉස්සෙල්ලම. මේ 225ක් ඉන්න පාර්ලිමේන්තුව තමයි තීන්දුව తీරන ගන්න මේ රටේ මූල්‍යමය සහ නීතිමය සියලු දේම මෙතන තමයි සිදුවෙන්නේ. එහෙමනම් අපිට මේක පාර්ලිමේන්තුවට දාන්නේ නැතුව එතුමා තීරණය කරනවා මේ රට ඩිෆෝල්ට් කරන්න, බංගලොත් කරන්න. ඒ වෙච්ච ඩැමේජ් එක අපිට අදටත් අපිට මේක රිකවර් කරගන්න බැරි තත්ත්වයක තියෙන්නේ. එහෙමනම් එතුමා අපි මෙතෙන්ට ගෙනල්ලා මේ බාහ බැංකුව ස්වාධීන තත්ත්වයට පත් කරලා තීන්දුව తీරන අරගෙන මේ දේවල් කරන්න කියලා එතුමාට දුන්නේ එතුමාගේ පඩිය වැඩි කරන්න නෙමෙයි. එතුමා කරලා තියෙන සම්පූර්ණ වැරදක්. මේකට විරුද්ධව මං හිතන්නේ මේ රටේ ජනතාව නැගී සිටිය යුතුයි. මොකද අපි විරුද්ධයි, මම විරුද්ධයි මේකට. මේ රටේ කරන්න පුළුවන් තව දේවල් තියෙනවා. එහෙමනම් මේ සියලු දෙනාටම පඩි වැඩි කරන්න ඕනේ. එහෙනම් අපිටත් කෑ ගහන්න පුළුවන් පඩි වැඩි කරන්න කියලා මේකේ. මොකද්ද මේ විහිළුව කියලා මං අහන්න කැමති එතුමාගෙන් ඒ පළවෙනි දේ. මොකද මේකට ගෙන්නෙත් නැතුව මේ නීතියානුකූලව කරන්නෙත් නැතුව අපිට දන්නේ නැතුව රටක් බංකොලොත් කරපු එක සම්පූර්ණ වැරදි එකක් පළවෙනි පාරටම. ඉතින් එතුමා දැන් මේ කරන දේ සම්පූර්ණ වැරදි. ඒකට අපි විරුද්ධයි. ඒක අනිත් එක මම කියන්න කැමති මේ රටේ තියෙන ප්‍රශ්නේ තමයි හැමදාම මොකක් හරි ව්‍යාපෘතියක් පටන් ගත්තොත්, මොකක් හරි ආයෝජකයෙක් මේ රටට ආවොත්, කවුරු හරි ඇවිල්ලා මේ රට ගොඩ දාන ක්‍රමයක් කිව්වොත්, ඒකට පාරට බැහැලා හූ තියලා කෑ ගහලා රෙදි උස්සගෙන හැම තැනම දුවනවා. මේකට ඉඩ දෙන්නේ නැහැ. පොඩි පොඩි උදාහරණයක් මම ගන්නම්. ගරු මහින්ද රාජපක්ෂ ජනාධිතුමා කාලේ අර දක්ෂිණ අධිවේගී මාර්ගය හදනකොට නිදාගත්තා. කටුනායක අධිවේගී මාර්ගය හදන්න හදනකොට ඒකේ ගිහිලා නිදාගත්තා. මේව කරන්න දෙන්නේ නැහැ. මේක මෙහෙමයි මේක එහෙමයි කියලා කෑ ගැහුවා. නමුත් අද කවුද ඒක පාවිච්චි කරන්නේ? එදා කතරගමට යන්න පැය 8ක් ගත්ත ගමන අද කතරගමට යනවා පැය 3ෙන්. අද ඒකෙන් ලැබෙන ආදායම එදා අපිට එයාපෝට් එකට යන්න වුණා නම් අපි යන්න ඕන පැය 5කට කලින්. මොකද පාරේ තරමටම ට්‍රැෆික්. යන්න බෑ ඒ පාරවල් වල. එතකොට මොකද වුනේ? දැන් අද ඒක පාවිච්චි කරන්නේ කවුද? මහින්ද රාජපක්ෂ ජනාධිපතිතුමා විතරද දක්ෂිණ අධිවේගී මාර්ගයේ යන්නේ අද? නෑ. මුළු රටේ ජනතාවට මේක සහනයක් වුණා. ඒ වගේ මේ හැම දෙයකම පාරට වහිනවා. හැම දෙයකම කෑ ගහනවා. හැම දෙයකටම උද්ඝෝෂණේ පවත්නවා. මේ රට කාල කන්නි කොටසක් හින්දා මේ රටේ මේ වගේ වැඩ කරන කාල කන්නි කොටසක් හින්දා මේ රට කවදාවත් ගොඩ දාන්න පුළුවන්ද? කවුරු මේ ආණ්ඩු කළත් මේක රනිල් වික්‍රමසිංහද මහින්ද රාජපක්ෂද මෛත්‍රීපාලද මේක කවුරු කළත් මේ රට ඉදිරියට ගොඩ දාන්න පුළුවන්ද? මොකද මේ උද්ඝෝෂණ මේක නවතින්නේ නැහැ. මේක යන්නේ මෙහෙම්මම තමයි. මේක නිකන් ට්‍රෙන්ඩ් එකක් ෆැෂන් එකක් වෙලා තියෙන්නේ. දැන් හැම දෙයකටම බෝඩ් අල්ලගෙන පාරට බහින එක. එතකොට මේ රට කරන්න බෑ. මම තව දෙයක් කියන්න කැමතියි. අපේ මේ රතන මේ ස්වාමින් වහන්සේ පාර්ලිමේන්තුවේ මම නම් සම්පූර්ණ විරුද්ධයි. හාම්දුරුවරු පාර්ලිමේන්තුවේ ආ යුතු නැහැ. හාම්දුරුව ඉන්න ඕන පන්සල්වල. හාම්දුරුවරු මේ ස්වාමින් වහන්සේලා බණ දේශනා කළ ධර්මය අරගෙන යන්න රටට. මේ රටේ මේ තරුණ පරම්පරාව අද වෙලා තියෙන මේ ඛේදවාසකයේ දිහා බලන්න. මේගොල්ලන්ට මේ ධර්මයේ දේශනා කරන්න සිවුරු උස්සගෙන මේව උඩින් පනින්න නෙමෙයි, පාරට බහින්න නෙමෙයි. එහෙම නැතුව මේ රතන හාම්දුරුව මේ කෑ ගහගෙන මේ පාර්ලිමේන්තුව තුලට එන්න නෙමෙයි. පාර්ලිමේන්තු එනවා අතන ඉන්නවා මෙතන ඉන්නවා කොතන ඉන්නවද කියලා අන්තිමට අපි දන්නේ නැහැ කවුරුත්. රතන හාමුදුරුවෝ ඊළඟට කැසිනෝ ගේන එකට එතුමා උන්වහන්සේ මේකට විරුද්ධයි. හැබැයි හොරෙන් ගිහිල්ලා අහනවා විදේශිකයින්ට පමණද මේකේ ලයිසන් එක දෙන්නේ? බැරිද මේ අපේ ලෝකල් කෙනෙකුටත් දෙන්න? ඒ කියන්නේ ගාණක් හොයාගන්න. ඒක තමයි ඒ කරන්න හදන්නේ. ඒ වගේ ගිහිල්ලා එක එක තැන් වලින් ඒව අහනවා. ඉතින් උන්වහන්සේට මට කියන්න තියෙන්නේ ඔබ වහන්සේ අනිත් එක රටේ ජනතාවට කියන්න තියෙන්නේ සිවුරු ඇඳගෙන එන කෙනෙකුට ඡන්දය නම් දෙන්න එපා. පන්සලේ නවතින්න කියන්න හාමුදුරුවන්ට මේ ධර්මයේ දේශනා කරගෙන. ඒකයි කළ යුත්තේ. එහෙනම් මේ ආගම මෙතනට පටලව ගන්න ලෑස්ති වෙන්නත් එපා. මේ රටක සංවර්ධනයට රටක් සංවර්ධනය කරන්න ක්‍රමයක් නැහැ. ඒ හින්දා ඒක එකක්. මේ පාරට බහින අනිත් තමයි අපි දැක්ක මේ NPP එකෙන් මේ මාලිමාව කියාගෙන NPP කියාගෙන. ඒ කියන්නේ no proper plan. NPP කියන්නේ ඒකට තමයි. එන plan එකක් නැහැ. කිසිම. හැබැයි පාරට බහලා කෑ ගහනවා. අර එක නවත්තන්න කියන මේක නවත්තන්න කියන මේ රැල්ලක් ඇති කරගෙන අරක කියාගෙන මේ කියාගෙන. ඒ හින්දා මට කියන්න ඕන මේගොල්ලන්ට plan එකක් නැහැ. මේක රටේ ජනතාව රවට්ටන ක්‍රමවේදයක්. මේ කියාගෙන හැම ජනප්‍රිය මං රටේ ජනතාවට කියන්න ඕන ජනප්‍රියයි කියාගෙන එන කතා කියන එක ඡන්දේ නම් දෙන්න එපා. මොකද ඒවා ජනප්‍රිය කතා විතරයි. ඒවා ප්‍රැක්ටිකල් නෑ. කරන්න බෑ ඔය කිව්වට කාටවත්. ඔය කරන ක්‍රමය ඔය කියන දේ. අනිත් එක මම කියන්න කැමතියි අපේ ගරු විපක්ෂ නායකතුමාත් කරන වරදක් මම පෙන්වලා දෙන්න ඕනේ එතුමාට. මේ වරද නම් කරන්න එපා. ඔබතුමා දන්නවා මේ රටේ නීතිය. ඔබතුමා දන්නවා පන්සල්වල පාසල්වල දේශපාලනය කළ හැකි නෑ. කලන්න බෑ. එහෙමනම් මේ පුංචි දරුවෝ ඉන්න පාසල්වලට ගිහිල්ලා මේ රටේ අමාරින එකයි මේ රටේ දේශපාලනය කතා කරන එකයි නවත්තන්න. මොකද මේ අහිංසක පොඩි පැටව් මේව ගැන දන්නේ නෑ මේ කිසි දෙයක්. ඒ හින්දා ඒගොල්ලන්ගේ ඔළු කණ්ඩ එපා. ඒක වැරදි. ඒ දරුවන්ට කතා කරන්න පාසලේ දෙයක් ගැන, අධ්‍යාපනය ගැන, මේ රටේ ජීවත් වෙන්න ඕන ක්‍රමය ගැන, මේ හැදියාව ගැන, මේ අනාගත පරපුරට ඒකයි කියලා දෙන්න ඕනේ. ඒ පුංචි දරුවන්ගේ මොළේට ඒකයි දාන්න ඕනේ. එහෙම නැතුව ඊළඟට ඡන්දේ එන්න ඕනේ මට කියන එක නෙමෙයි. ඒ හින්දා ඒ වරදක් කරන්න එපා කරුණාකරලා විපක්ෂ නායකතුමා. ඔබතුමත් දැන් දරු සුරතල් බන්න කෙනෙක් මම ඇත්තටම හදවතින්ම ඒක ගැන ගොඩක් සතුටු වෙනවා මොකද එතුමා කාලයක් බලාගෙන හිටියා ඒකට මේ එතුමාගේ මේ බින්දත් ඒකට මම ඇත්තටම සුබපතනවා ඒක හොඳ දෙයක් ඒක සතුටු විය යුතු දෙයක් ඒ හින්දා ඒක අනිත් දේ අනිත් කියන්න ඕන තවත් මට මේ රටේ ටැක්ස් එක ගැන කතා කරනවා අපේ මිනිස්සු අර පෝලිමක් තියෙනවා අදත් වන් ඩේ පාස්පෝර්ට් ගන්න 6000ක් ඉන්නවා පෝලිමේ ඒ වන් ඩේ පාස්පෝර්ට් එක ගන්න ඇයි මේ රටෙන් යන්න දැන් මේ රටෙන් ගිහිල්ලා මොකද වෙන්නේ මේ රටෙන් යනවා ගිහිල්ලා අනිත් රටවල් වල හිම වැටෙන සීතලේ මහ පාන්දර නැකිටගෙන මේ රටවල් වල රැකියාවට යනවා වැඩ කරලා අන්තිමට ඒ රටේ ටැක්ස් ගෙවනවා ඒ හැම රටකම ටැක්ස් කරනවා අපි ගෙවන්න ඕනේ හැබැයි එක දෙයක් තියෙනවා ඒක ගැන ඒගොල්ලෝ පාරට බහලා කෑ ගහන්නේ නැහැ රටවල් වල දුක් විඳලා හම්බ කරන සොච්චමෙන් ටැක්ස් එක ගෙවන එක ගැන ඒ රටවල් වල කෑ ගහන්නේ නැහැ නමුත් මේ රටේ කෑ ගහනවා හැබැයි ඔව් ටැක්ස් එක වැඩි නම් ඒකට මේ රටේ තියෙන තත්ත්වෙත් එක්ක මේ ආර්ථික ක්‍රමයක් එක්ක ගිහින්ද තමයි අද මේ දේවල් කරන්න සිද්ධ වෙලා තියෙන්නේ නමුත් මම කියන්න ඕන එක දෙයක් තියෙනවා ඒ රටවල් වල මේ රටේ ජනතාවගෙන් ගන්න මේ ටැක්ස් එක මේ බදු මුදල හරි තැනට හරි වෙලාවට පාවිච්චි කරනවා හරි දෙයට හැබැයි ඒක අපේ රට තුල වෙනවද කියන එකත් හොයලා බලන්න ඕන මොකද අපි දකිනවා ගොඩක් වෙලාවට මේ රටේ ජනතාවගේ බදු මුදල් යන්නේ කොහෙද කියන එක රටේ ජනතාවට හොයාගන්න ක්‍රමයක් නැහැ. අන්නේ ක්‍රමවේදය අපි රටේ ජනතාවට හදලා දෙන්න ඕනේ. ඔබ ගෙවන බදු මුදල යන්නේ මෙන්න මේකට. ඔබ ගෙවන බදු මුදල පාවිච්චි වෙන්නේ ඔබේ මේ දේට කියන එක මේ රටේ ජනතාවට කියා දිය යුතුයි. එහෙම නැත්නම් රටේ ජනතාව මේ විදිහට දොස් කියන එක තමයි කරන්නේ. ඉතින් දැන් කියන්න ඕන 18%ක් කියාගෙන කෑ ගහන VAT එකේ 18%ක්. මේක පැහැදිලි කළ යුතුයි ගොඩක් මිනිස්සු පාරේ හිටාගෙන ඉන්නේ අපි 18%කින් ටැක්ස් එක වැඩි කරා කියලා. හැබැයි ඇත්තටම 3%කින් තමයි වැඩි වෙලා තියෙන්නේ. මොකද 15%ක බද්දක් තිබුණා. මේක මෙච්චර කාලයක් ගෙව්වා. හැබැයි වැරදි තීන්දුවක් ගත්තා අපේ ගරු හිටපු ගෝඨාභය රාජපක්ෂ මැතිතුමා. මේ 15%ේ ටැක්ස් එක අඩු කරන්න මොන හේතුවකට ගත්ත තීන්දුවක්ද මන් දන්නේ. මේ සමහර තීන්දුව අර කාබනික පොහොර වුණත් ඒ තීන්දුවත් අරගත්තේ මේ දීපු ගුණ්ඩු කැලින්ම කාපු ලනු ඒවා. ඒ ලනු කාලා තමයි එතුමාට ගෙදර යන්න සිද්ධ වුණේ. ඒක තමයි එතුමාටත් උනේ. එතුමා ගෙදර ගියා විතරක් නෙමෙයි ඇත්තටම අපි දේශපාලඥය හැටියට ඇත්තටම අපි අත් ඉවර කරලා තමයි ගෙදර ගියේ. අන්තිමට වගේ අය එතුමාව උඩ දාගෙන නටාගෙන වියත් මග කියාගෙන නටාගෙන අන්න අතර වාඩි වෙලා ඉන්නවා දැන් ගිහිල්ලා ලැජ්ජ නැතුව. ඈ දැන් ඊළඟට වෙන්නේ විපක්ෂ නායකතුමාටත් ওই ටිකම තමයි. මොකද එකපාරක් මේ එහෙමනම් 10 පාරකුත් එහෙම වෙන්න පුළුවන්. ඒගොල්ලන්ට. ඉතින් ඒ වගේ තත්ත්වයක තමයි මේ මිනිස්සු ඉන්නේ. ඉතින් මම අහන්නේ මේ රටේ ජනතාවට ඇත්තටම පැහැදිලි නෑ මේ වෙන සියල්ල. මොකද අපිට අනිත් එක කියන්න ඕන රාජ්‍ය මාධ්‍ය දෙකක් තියෙනවා. මේ රාජ්‍ය මාධ්‍ය දෙක පාවිච්චි කරන්නේ මොකටද අපි? මොකද්ද අපි මේ කරන්නේ? මේ රාජ්‍ය මාධ්‍ය. මේවයි දෙලි නාට්‍ය යවනවා අරව යවනවා ඒවත් හොඳයි යවන්න ඒවත් කරන්න කමක් නෑ ප්‍රශ්න නෑ. හැබැයි රටේ මේ කරන සංවර්ධනේ ටිකක් පෙන්වන්න. මේ කරලා තියෙන වැඩ ටිකක් පෙන්වන්න රටේ ගරු ජනාධිපතිතුමා කරන වැඩ කොටසක් පෙන්වන්න. මේවා බාර දීලා තියෙන කොටසක් ඉන්නවා නම් ගරු ඇමතිතුමාත් ඇතුළුව මම කියන්නේ මේ බාර දීලා තියෙන සභාපතිවරු ඉන්නවා. රැකියාව දීලා තියෙන කට්ටිය ඉන්නවා. මෙන්න මේවයි කරන්න ඕනේ. මේ දේවල් තමයි සිද්ධ වෙන්න ඕන රටක් තුල. එහෙම නැතුව මේ හැමදාම එක තැන ඉඳගෙන පල් වෙවි අතෙන්ට මඩ ගහනවා මෙතෙන්ට මඩ ගහනවා ඒ පැත්තෙන් බනිනවා මේ පැත්තෙන් බනිනවා මේ පාර්ලිමේන්තුව සම්පූර්ණ විහිළුවක් බවට පත් වෙලා රටේ ජනතාවට කලකිරිලා ඉන්නේ මේ ඔක්කොම. මොකද පුද්ගලිකව මම දන්නවා මම ඔය හැම තැනම මාත් එක්ක තරුණ පරපුර කතා කරනවා. මේ තරුණ පරපුරට ඇත්ත කිව්වොත් මේ සියලු දෙනාම එපා වෙලා ඉන්නේ. නේපාර ඡන්දයක් දෙයිද කියන එකවත් විශ්වාස කරන්න බැරි තත්ත්වයක තියෙන මේ ඉන්න තරුණ පරපුර. ඒ තරමටම කලකිරීමකට පත් වෙලා ඉන්නවා. මොකද අනාගතයක් පේන්නේ නැහැ කියන තැනයි ඒගොල්ලෝ ඉන්නේ. ඒකයි ඒගොල්ලෝ මේ රටෙන් යන්න හදනවා කියලා කියන්නේ. ඉතින් අපි මේ තරුණ පරපුරට මේ වගේ රටේ ජනාධිපතිතුමා මේක මේ තත්ත්වයට ගෙනාපු එක ගැන හරි අපි අගය කරමු. මොකද නැත්තම් මම කියන්නම් අනාගතයේදී මේ රට නිකන් හරි ගියොත් මේ දුවන රැල්ලට මේ රටේ මැටි වලින් රොටි කන්න තමයි රටේ ජනතාවට වෙන්නේ. අර අප්‍රිකන් රටවල් වල.
Honorable member, you have 2 more minutes.
මැටි වලින් රොටි කන්න. ඒක තමයි වෙන්නේ අන්තිමට මේ රටේ ජනතාවට. ඒ හින්දා හොඳට තීන්දු తీරන අරගෙන මේ රට ඉදිරියට යන්න මේ රටට මේ සහයෝගය දෙන්න මම කියන්නේ මේ රටේ ඉන්න මේ මේ පාර්ලිමේන්තුවේ ඉන්නේ 225ට. මේක ගොඩ දාන්න සහයෝගය දෙන්න. දේශපාලනයේ කල හැක්කේ මේක ඉතුරු වුණොත් පමණයි. ඒකයි. අනිත් එක මම කියන්න ඕනේ මට විනාඩියක් දෙන්න. අපේ මේ මන් දැක්ක අපේ ගරු හරින් ඇමතිතුමාට ඊයේ මේ සංචාරක මේ මේක ඉදිරිපිට උද්ඝෝෂණයක් තියෙනවා ඉන්දියාව අපේ කොටසක් කියාගෙන. මම කියන්න ඕනේ මේක ඉන්දියාවේ කොටසක් බව අපි බෞද්ධ රටක් හැටියටම පිළි අරන් ඉවර නැද්ද? අවුරුදු 2500කට කලින් සිදුහත් කුමරු කියන්නේ කවුද? ඉන්දියාවේ ඉපදුණු අපි බුදුහාඳුරෝ කියලා මේ වඳින්නේ කාටද? මේ සිදුහත් කුමරුට නෙවෙයිද? ඒ අපි ඉන්දියාවෙන් නෙමෙයිද? එහෙමනම් මේ ඉන්දියාව කියන්නේ අපේ සහෝදර රටක්. ඉතින් මේක හැමදාම නැට්ටෙන් අල්ලලා ගොම ගාගෙන කෑ ගහගෙන උද්ඝෝෂණ කරන කට්ටියක් ඉන්නේ මේකේ. මේ මේවා තේරුම් ගන්න. අනිත් අවසන් වරට මට කියන්න තියෙනවා ගරු මරික්කා මන්ත්‍රීතුමා ගැන. ඔබතුමා කියලා තියෙනවා මගේ ගෙදර. අපේ සරත් ෆොන්සේකා මන්ත්‍රීතුමා ගරු ෆීල් මාෂල් මැතිතුමා ආවා අපේ ගෙදරට ඇවිල්ලා මෙහෙම සාකච්ඡා. ගරු මරික්කා මන්ත්‍රීතුමා ඔබතුමා සිංහල මිනිස්සයාගේ ඡන්දය අරගෙන තවරි ක්‍රම සිංහල නායකයින්ට ගහනවා. සිංහල මිනිස්සයාගේ ඡන්දෙන් තමයි ඔබපත් වෙන්නේ හැබැයි. එතකොට සිංහල මිනිස්සයාට තමයි ඔබ මේ සිංහල නායකයෝ ටිකට ගහනවා. අපහාස කරනවා. මගේ ගෙදරට ඇවිල්ලා තියෙන සරත් ෆොන්සේකා පමණක් නොවේ. මගේ ගෙදරට ඇවිල්ලා තියෙන රනිල් වික්‍රමසිංහ මෛත්‍රීපාල සිරිසේන මහින්ද රාජපක්ෂ අනුර කුමාර දිසානායක තව කවුද? සජිත් ප්‍රේමදාස මගේ ගෙදරට ඔය සීල දෙනාම ඇවිත් තියෙනවා. ඔය හැම කෙනාම මගේ ගෙදරට ඇවිල්ලා තියෙනවා. මෙතන මම හේතු කාරණා කියන්න කැමති නැහැ.
රක්ෂිතilla නැත්තම්.
හරිද? මෙතන මම කියන්නේ හේතු කාරණා ඇයි කියලා. නමුත් ඕන කෙනෙකුට මගේ ගෙදරට එන්න පුළුවන්. එහෙම නීතියක් නැහැ. මොකද අපි මරා ගන්නද? අපි හතුරුද? අපි විපක්ෂයේ එහෙම ඉන්න පුළුවන්. සමහර මේ විපක්ෂයේ ඉන්න මන්ත්‍රීවරු මාව පුද්ගලික හතුරෙක් බවට පත් කරගෙන දිනනවා. ඒක වෙනම කතාවක්. හැබැයි එහෙම මේ මගේ ගෙදරට එන්න බෑ ඒක තහනම් කියලා ඒ වගේ කතා නෑ මගේ ගෙදර. මගේ ගෙදරට ওই සියලු දෙනාම ඇවිල්ලා තියෙනවා. හැම කෙනාම ඇවිල්ලා තියෙනවා මගේ ගෙදරට. ඉතින් ඉදිරියටත් එන්න පුළුවන්. කවුරු වෙයිද කියන්න අපි දන්නේ නෑ ඉදිරියට. ඉස්සරහට. හරිද? ඒ හින්දා සමහර විට ඔබතුමාලා එන්නත් පුළුවන්. ඒ හින්දා මේ කතාවල් මේ වගේ දේවල් කියන්න එපා. ගිහිල්ලා එළියේ. මොකද මේ
මම විනාඩි
කරන්නේ නැහැ. මම ගෙදර හිටියේ නැහැ. එතුමා එන්න ඇති යන්න ඇති මම ගෙදර හිටියේ නැහැ. එතුමා ආවයි ගියයි කියලා මට ප්‍රශ්නයකුත්
නැහැ. මොකද
ඒ වගේ තත්වයක තමයි අපි ඉන්නේ. ඉතින් ඒක හින්දා මේ වගේ දේවල් කියන්න එපා. ඔබතුමාලා ඔබතුමා සිංහල ඡන්දයෙන් පත් වෙලා ඊට පස්සේ සිංහල දොස් පවරන්න එපා. මේ අවස්ථාව ලබා දුන්නට ඔබතුමාට බොහොමත්ම ස්තුතියි.